आनंदमूर्ति श्री कृष्णः ततो एव सुखोदयः तद्भिन्ना विषयाः सर्वे दुःखदा मायिकत्वतः ॐ श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः अक्षरधामाधिपतये राजाधिराजाय नमो सर्वावतारिणे परात्पराय श्री स्वामी नारायणाय नमो नमः सर्वकारण कारणाय श्री घनश्यामाय नमो नमः श्री वडदालवासी हरि कृष्ण महाराजाय नमो नमः कठिन तप कारिणे श्री नीलकंठवर्णी नमो नमः सदानंददायिने आनंद घनमूर्तये श्री सहजानंद स्वामी ने नमो नमः महासमर्थाय रूप निधानाय बाल घनश्यामाय नमो नमः साधु सेवा परायणाय श्री सरजुदासाय नमो नमः आदि गुरुवे सद्गुरुवर्याय श्री गोपालानंद मुनीने नमो नमः सद्गुरु श्री मुक्तानंद स्वामी ने नमो नमः सद्गुरु श्री गुणातीतानंद मुनये नमो नमः सद्गुरु श्री भायात्मानंद स्वामी ने सद्गुरु श्री रामदास स्वामी ने नमो नमः सद्गुरु श्री नित्यानंद स्वामी ने ब्रह्मानंद स्वामी ने प्रेमानंद स्वामी ने निष्कुलानंद स्वामी ने आधारानंद मुनिये इत्यादि सर्वे नंद सद्भ्यो नमो नमः श्री गुरु चरण कमलेभ्यो नमो नमः सर्वधामस्त सर्वमुक्तेभ्यो प्रकट सर्व संत हरि भक्तेभ्यो नमो नमः दुबाला भक्तो तीर्थधाम कुंडलने आंगणे आजे फागण सुद पूनम धूलोटना पावन प्रसंगे ब्रह्मचारी अचिंद्यानंद स्वामी विरचित विवेक शतकनी आ कथा में अपने चौथी सभा आया छे आजे विक्रम संवत 2069 फागण सुद पूनम बुधवार तारीख 27/3/2013 छे अपने कथा नो आरंभ करीशुं अचिंत्यानंद ब्रह्मचारीए विवेक शतक में अनेक विध विवेकोनी वात करी छे ये आपने आगळ सांभळी गया छे आपने बे सभाथी वाणी विवेक ऊपर प्रकाश पाड़िए छे हजो बे सभा वाणी विवेकनी जरूर होय थशे आपणा माटे अति उपयोगनी आ वातो छे स्वामी एवुं लख्युं के विचित्रा वर्तते वार्ता नृणां रोषस्तयेकतया साम्यति वांभसा वन्निर वायु नैवै कयेधते એનો અર્થ એવો થાય કે અગ્નિ પાણીથી શાંત થાય છે અને વાયુથી વધે છે અગ્નિ પાણીથી શાંત થાય છે અને વાયુથી વધે છે. આ એક ઉપલગ નિયમ છે, આમાં ઊંડા જવું નથી. ટૂંકમાં એટલું સમજીએ, પાણી નાખીએ તો અગ્નિ ઠરી જાય અને કાંઈક અગ્નિ થયો હોય ને જેને ફૂંક મારીએ વાયુ લાગે તો અગ્નિ વધી જાય. પરંતુ અગ્નિને ઠારનાર અને વધારનાર અલગ અલગ પરિબળ છે, પાણી અને વાયુ. પરંતુ સ્વામી એવું કહે છે, મનુષ્યની બાબતમાં વિચિત્રતા છે. શું? તો એક વાતથી રોષ થાય છે અને એક વાતથી માણસનું દિલ શાંત થાય છે. પરંતુ એક જ વાતથી માણસ ખીજાય અને એની એ વાતથી શાંત થાય. બે અલગ અલગ વાત હોય અને માણસ ગરમ ટાઢો થાય તો સમજે, એક જ વાતથી ગરમય થાય અને ટાઢોય થાય. કેવી રીતે? તો આપણે દાખલો લઈએ. ગાળ વસ્તુ એવી છે, કોઈને દ્યો તો ગરમ થાય, થાય કે ન થાય? એની એ ગાળ ફટાણામાં ગાવામાં આવે તો ઉલટાનો રાજી થાય. એક જ વસ્તુથી ગરમ અને રાજી થયો કે નહીં? શેને લઈને થયો? પ્રસંગને લઈને. એક જ વ્યક્તિ એક જ વાતથી ગરમય થાય ને ટાઢોય થાય, પણ પ્રસંગ બદલવો જોઈએ. લગ્ન પ્રસંગ હોય અને ફટાણામાં ગાળ દો તો વાંધો નથી, પણ લગ્ન પ્રસંગને એવું કાંઈ ન હોય અને જો ગાળ દો તો એ ગાળ એને ગરમી લાવી દે. બરોબર ને? આ પ્રસંગને અનુસારે એક જ વાત માણસને ગરમ અને ઠંડો કરે. હવે એક બીજી વાત છે, વ્યક્તિ ભેદે એક જ વાત પરંતુ વ્યક્તિ ભેદ હોય તો એક વ્યક્તિને ગરમ કરે ને એક વ્યક્તિને ટાઢો કરે. કેવી રીતે? કોઈકના તમે વખાણ કરો એટલે જેના વખાણ કરો એ રાજી થાય, અને જેના વખાણ કરો છો એનો જે દુશ્મન હોય ને એ ગરમ થાય. વાત એક જ છે ને, પણ ક્યાંક ટાઢપ થાય છે ને ક્યાંક ગરમી ઉત્પન્ન થાય છે. આ વ્યક્તિ ભેદેથી. હવે ત્રીજી વાત, સમય ભેદે પણ આવું થાય. એ કેવી રીતે? બરોબર રણસંગ્રામ મંડાણો હોય અને ત્યાં તમે શૃંગાર રસની વાત કરો કે એવું ગીત મૂકો તો મગજ જાય કે ન જાય? અને બરોબર શૃંગાર રસનું ટાણું હોય અને ત્યાં તમે વીર રસની વાત કરો તો ઓલાનું મગજ જાય કે ન જાય? આ સમય ભેદ છે કે અટાણે એ ટાણું નથી. એમ એકની એક વાત સમય ભેદે, વ્યક્તિ ભેદે અને પ્રસંગ કહેતા સંજોગ ભેદે માણસને ટાઢો યા તો ઊનો કરે છે. વાત એકની એક. સ્વામીએ એ બતાવ્યું, ઐકયા તયા રોષઃ નૃણામ્, એક જ વાતથી રોષ, એક જ વાતથી પ્રસન્નતા. આનો અર્થ એ થયો કે જ્યારે આપણે બોલીએ ત્યારે આ ત્રણ બાબતનો ખ્યાલ રાખવો જરૂરી છે, સમયનો, પછી વ્યક્તિ ભેદનો અને પ્રસંગનો. સંજોગનો, પરિસ્થિતિનો. તો તમારી વાત સામા માણસને સુખદાયક થાય, નહીતર તમને બોલતા આવડ્યું કહેવાય નહીં. કેમ જે બોલવામાં જે જે બાબત રહી છે એનો આજ દિન સુધી કોઈક કોઈક માણસોએ જ અભ્યાસ કર્યો છે. બાકીના દુનિયામાં જન્મેલા તમામ માણસો આ બાબતમાં ઊંડા ઉતર્યા નથી અને એમ નામ ગુજરી ગયા છે. એમને ખ્યાલ જ નથી આવ્યો કે બોલવામાં શું શું હોય. મોટા મોટા વિદ્વાનો કે કોઈ ભણેલા ગણેલા કે કોઈ હોશિયાર ચતુર માણસોએ આ બાબતે ઘણું વિચાર્યું છે, ઘણું લખ્યું છે, ઘણું સમજ્યા છે અને એમની વાણીમાં એ બધી બાબતનો ઘણો બધો વિવેક દેખાય છે. બાકીની સામાન્ય પ્રજામાં તો કંઈ બોલવાનું ભાન હોતું નથી. હવે આપણે સામાન્ય પ્રજામાં આવ્યા અને એમના જીવન પૂરું કરીએ છીએ. આજની કથા ભાષાની સૂક્ષ્મતા ઉપર છે, એટલે થોડુંક ધ્યાન દેજો, નહીતર સમજાય નહીં. સમજાય તો બહુ મોટો ફાયદો થાય એમ છે કે મોટા મોટા બુદ્ધિશાળી વિદ્વાન માણસોએ ભાષા બાબતમાં કેટલું બધું ઊંડું વિચાર્યું છે. ફાધર વાલેશની એક વાત તમારી સામે મારે રજૂ કરવી છે જે મને બહુ ગમી. એમણે એક પુસ્તક લખ્યું છે, મારી બોલવાની રીત તે મારી વર્તનની રીત બતાવી આપે છે. આ એનું નામ છે, શીર્ષક છે. ફરીવાર ધ્યાન દો, મારી બોલવાની રીત તે મારી વર્તનની રીત બતાવી આપે છે. આ એનું નામ છે. પણ એણે જે વિચાર્યું છે એ અદ્ભુત વિચાર્યું છે. જવલ્લે આ ધરતી ઉપર કોઈક માણસ આ બધું વિચારી શકે, બાકીનાનું કામ નહીં. હવે આ લાંબી જે વાત લખી, મારી બોલવાની રીત તે મારી વર્તનની રીત બતાવી આપે છે, એનું શોર્ટકટ, જેવી ભાષા તેવું વર્તન, ટુકડો બતાવ્યો, જેવી ભાષા એવું વર્તન. એ હું આવ કે તમે હોય એ એમ જ હોય. આપણે એક વાત તો જાણીએ જ છીએ કે જેવું ચિંતન એવું જીવન. કોઈનું આખું જીવન જોઈએ ત્યારે આપણા મનમાં એવી વાત બેસે કે આનું ચિંતન આવું હશે એટલે આનું આવું જીવન છે, આના વિચારો આવા હશે, આનો આશય આવો હશે, એટલે એ આવું આખું જીવન જીવ્યા. પણ એ આખું જીવન જોવા જાવ ત્યારે ખબર પડે, અને એ પરખવું કઠણ છે. અગર તો ચિંતન અંદર છે એટલે આપણે એને જોતા નથી, ભાળતા નથી, એ તો વર્તન કરે ત્યારે ખબર પડે કે એના મનમાં આવું હતું એટલે એણે આવું કર્યું. પરંતુ વર્તન અને એના મનમાં રહેલી ઈચ્છાઓ, એનું ચિંતન, વિચારો, એ બેની વચ્ચે એક બાબત એવી છે, એક બારી એવી છે કે એમાં જોઈને તમે માણસને ઓળખી શકો છો, તમને પોતાને અગર બીજાને. અને એ બારીનું નામ છે વાણી, ભાષા. આપણું અંદરનું મન અને આપણા જીવનનું વર્તન, એની બેની વચ્ચે વાણી એક એવી છે કે વગર જીવનને વર્તન જોઈએ, માત્ર વાત સાંભળે જ એના હૃદયને તમે પારખી શકો છો. જો વાણીથી તમે ન પારખી શકો તો એની લાઈફ જોવી જોઈએ તમારે, એનું કાર્ય જોવું જોઈએ, એનું જીવન જોવું જોઈએ, પછી તમને ખબર પડે કે આના અંતરમાં આવું હતું. પણ એ તો બહુ મોડું થઈ જાય. માટે માણસને વહેલી તકે ઓળખવો હોય તો એના કાર્યોને એનું જીવન જોવા ક્યાં બેસવું, એની વાણી તમે સાંભળો પ્રેમથી એટલે તમે એને ઓળખી શકો. એટલા માટે જેવી ભાષા તેવું વર્તન, જેવું ચિંતન એવું જીવન, એ એક સૂત્ર આપણે ઘણા સમયથી જાણીએ છીએ. પણ આ એક નવું સૂત્ર આપણી પાસે આવ્યું કે જેવી ભાષા એવું જીવન. પણ આ ફાધર વાલેસે જે વાત લખી ને, એનો જે આખો ઉઠાવ છે ને, એ જો કોઈ સરખું સાંભળે તો માણસ જાગી જાય, પોતામાં ઘણો બધો બદલાવ આવી જાય. એ લખાણ શરૂ કરે છે કે મારા ઉચ્ચાર કહી દે છે કે પરદેશથી આવીને ગુજરાતી શીખ્યો, હું જ્યારે બોલું છું ત્યારે મારી વાણી પ્રથમ સાંભળનારાને એ બતાવી દે છે કે હું પરદેશી છું. પરદેશથી આવીને હું અહીંયા ગુજરાતી શીખ્યો છું, એ કોણ ચાડી ખાય છે? મારા ઉચ્ચાર. હું એને કહું કે ન કહું કે હું મૂળ ગુજરાતી નથી, પણ મારા ઉચ્ચાર એને કહી દે કે તમે મૂળ ગુજરાતી નથી. બોલો, ભાષાએ વર્તન બતાવ્યું. પણ મારું વ્યાકરણ મને શિક્ષિત વર્ગમાં બેહાડી દે છે. પણ જે હું વ્યાકરણ શીખ્યો છું એ મારી વાણી ઉપરથી લોકો એવું જરૂર જાણી લે કે આ ભણેલ છે. બોલો, એ વાણી ઉપરથી એને ખબર પડે. મારી થોડીક વાત કોઈ સાંભળે તો એને તરત એટલી તો ખબર પડી જ જાય કે આ મૂળ ગુજરાતી નથી, છતાં ગુજરાતીનું વ્યાકરણ સારી રીતે જાણે છે. કાંઈ કહેવાનું નહીં, ખાલી સાંભળવાનું, એમાંથી એટલી ખબર પડે. હવે જોજો, મારો અવાજ ઘણું બધું તમને કહી દે. એક તો ગુસ્સામાં મારો ક્રોધ મારો અવાજ બતાવી દે. મારો અવાજ સાંભળીને તમને એ ખ્યાલ આવી જાય કે ક્રોધમાં છું કે નહીં, અને કંટાળામાં મારી ઉદાસીનતા એ પણ મારો અવાજ બતાવી દે. મારો અવાજ મારો ક્રોધ અને મારી ઉદાસીનતા પ્રગટ કરે છે. આપણને બી ખબર આવે કે અટાણે હું ક્રોધમાં છું કે ઉદાસીનતામાં છું, એ આપણે આપણને સાંભળીએ તો પણ ખબર પડી જાય. હવે આ તો વાત થઈ અવાજની, પણ ભાષામાં એથી ઘણું વધારે છે અને વધારે ઊંડું છે. શબ્દોની મારી પસંદગી, મારી માનીતી ઉક્તિઓ, મારી બોલવાની લઢણ યાને કે ઢબ, મારી પોતી કી શબ્દરચના અને વાક્ય રચના, મારી વાત સાંભળનારને એને સાંભળવાના કાન હોય તો, એક શરત છે, એને સાંભળવાના કાન હોય તો મારી રૂચિઓ, મારો જોક, મારી શક્તિ અને મારી નબળાઈ, મારો સ્વભાવ અને મારું વ્યક્તિત્વ જણાવી દે છે. લાંબુ વાક્ય છે, ફરી વાર થોડું ધ્યાન દો. જણાવી દે છે, આ ક્રિયાપદ છે. કોણ જણાવી દે છે? મારી ભાષા. શું જણાવી દે છે? કે મારી પસંદગી જણાવી દે છે. મારી માનીતી યુક્તિઓ, મારી બોલવાની લઢણ, મારી પોતી કી શબ્દરચના અને મારી વાક્ય રચના અને મારી પસંદગી, આ આટલું જણાવી દે છે. શું? મારી રૂચિ જણાવી દે, મારો જોક જણાવી દે, મારી શક્તિ જણાવી દે, મારી નબળાઈ જણાવી દે અને મારો સ્વભાવ જણાવી દે. આ ભાષામાંથી આટલું જણાઈ જાય. અથવા એમ કયો મારી પસંદગી જે છે એ મારી રૂચિઓ જણાવી દેશું, મારી માનીતી ઉક્તિઓ જે છે એ મારો જોગ જણાવી દેશું, પછી મારી બોલવાની જે લઢણ છે એ મારી શક્તિ બતાવી દે યા મારી નબળાઈ બતાવી દે, મારી બોલવાની લઢણ આ બે બાબત બતાવી દે, અને મારી જે શબ્દ રચના છે એ મારો સ્વભાવ બતાવી દે, અને મારી વાક્ય રચના છે એ મારું અસ્તિત્વ તમને બતાવી દેશ, મારું વ્યક્તિત્વ તમને સમજાવી દેશ, આટલું મારી ભાષા તમને મારું પકડાવી દેશ. હવે આટલું બધું એમણે ઝીણું વિચાર્યું છે. આપણે જન્મીને આવડા મોટા થયા તો પણ કોઈ દિવસ આપણી વાણી કેવી છે એ શું શું આપણો પરિચય આમાંને આપી દેશે એ બાબતે આપણે ક્યારેય વિચાર્યું નથી. મારી બોલવાની રીત એ દુનિયાની આગળ મારી ખુલ્લી બારી છે. મારી બોલવાની રીત એ દુનિયાની આગળ મારી ખુલ્લી બારી છે, અને એ બારીમાંથી દુનિયા મને જુએ છે, મને સમજે છે, મને અવલોકે છે, અને આખરે મને ચાહે કે ધિકારે, મારો સ્વીકાર કરે કે મારો ત્યાગ કરે. ધંધાદારી લોકો પોતાની ઓળખાણ કરાવવા નાનકડા મુલાકાત પત્રમાં પોતાની વિગત છપાવે છે. જોયું, મારી ભાષા એ મને જોવાની બારી છે, એમાંથી લોકો મને જોવે, પછી મને સ્વીકારે ધિકારે વખાણે વગોવે જે કરવું એ કરે, ઠીક છે. પણ બીજી વાત એની એ કરી કે આ દુનિયામાં ધંધાદારી માણસો વિઝિટિંગ કાર્ડ છપાવે છે. શું કામ છપાવે છે વિઝિટિંગ કાર્ડ? એનો પરિચય આપવા. ફાધર વાલેસ એમ કે છે, મારી બોલી એ મારું વિઝિટિંગ કાર્ડ છે. હા, મને પરિચય આપી દે. હવે એક બીજી વાત કરે છે કે પૈસાદાર લોકો દરેક જગ્યાએ રોકડા આપવા ન પડે ને એને માટે ખિસ્સામાં બેંકનું ક્રેડિટ કાર્ડ રાખે છે. ગુજરાતીમાં એને ઉધારપત્ર કહે છે. બેંકનું ક્રેડિટ કાર્ડ રાખે છે, એ જોઈને દુકાનદાર ખરીદીના પૈસા સીધા બેંકમાંથી ઉઘરાવે છે, બેંકમાં જ લઈ લે. મારી બોલી મારું ક્રેડિટ કાર્ડ છે, એના ઉપર જ મારું જીવન ચાલે. આપણે કાંઈ પણ બોલીએ એટલે સામાના હૃદયમાં આપણી જે કાંઈ અંદરની વાત હોય એ જમા થઈ જાય છે. જેમ બેંક પાસેથી પૈસા જમા આના ઘરમાં થઈ જાય એમ જમા થઈ જાય આપણી વાત સાંભળવાથી. આપણા પ્રત્યે દ્વેષ જમા થઈ જાય કે આપણા પ્રત્યે લાગણી જમા થઈ જાય એના હૃદય ઘરમાં સીધે સીધું થઈ જાય આપણી વાણી રૂપી ક્રેડિટ કાર્ડથી. હવે સાંભળો, આ પુસ્તક જે વાક્યથી શરૂ કર્યું એ વાક્ય જરા તપાસો કે મારી બોલવાની રીત એ મારી વર્તવાની રીત બતાવી આપે છે. આ વાક્યથી શરૂ થયું પુસ્તક. હું આમ પણ લખી શકત કે આપણી બોલવાની રીત એ આપણી વર્તવાની રીત બતાવી આપે છે. હું એવું લખી શકત કે આપણી બોલવાની રીત આપણી વર્તવાની રીત બતાવી આપે છે. મેં એવું ન લખ્યું, મેં એવું લખ્યું મારી બોલવાની રીત મારી વર્તવાની રીત બતાવી આપે છે. આપણી બોલવાની રીત એ આપણી વર્તવાની રીત બતાવી આપે છે એમ લખ્યું હોત તો આખું પુસ્તક જુદું આવ્યું હોત. તો આખું પુસ્તક મારાથી જે લખાણું છે તે આખું જુદું લખાણું હોત. આ લખાણું એ નહીં, આખું જુદું લખાણું હોત. કેમ? એમ તો કે બહુવચન બધા આપણે ગુરુનો બોધ, અધ્યાપકનું વ્યાખ્યાન, વડીલની શિખામણ, આ જે બધી બાબતો છે ને એ સર્વસામાન્ય છે. ઔપચારિક, કૃત્રિમ, લેખક, ઉપદેશક. ઔપચારિક, કૃત્રિમ, લેખક, ઉપદેશક બને અને વાચકો શિષ્યો બને. બને એ મારી રીત નથી, આમ બને એ મારી રીત નથી. હું લેખક ઉપદેશક બનું અને શ્રોતાઓ મારા શિષ્ય બને એ મારી રીત નથી. સર્વસામાન્યમાં શું હોય છે? કોઈ અધ્યાપકનું વ્યાખ્યાન હોય એમાં અધ્યાપક, ગુરુ અને સાંભળનારા શિષ્ય. વડીલની શિખામણીમાં વડીલો, ગુરુ અને સાંભળનારા શિષ્ય. સર્વસામાન્ય આવો ઔપચારિક કે કૃત્રિમ નિયમ હોય જ છે કે લેખક પોતે ઉપદેશક બને અને સાંભળનારા શિષ્યો વાચક એના બધા શિષ્યો બને, પણ એ મારી રીત નથી. એટલે મેં એવું ન લખ્યું કે આપણી બોલવાની રીત એ આપણી વર્તવાની રીત બતાવી આપે છે, એવું ન લખ્યું. મેં લખ્યું મારી બોલવાની રીત એ મારી વર્તવાની રીત બતાવી આપે છે. હવે એક બીજી નવીન વાત કરે છે, અથવા તો આવી શરૂઆત પણ કરી શક્યો હોત કે તમારી બોલવાની રીત એ તમારી વર્તવાની રીત બતાવી આપે છે. આવું લખત લખાત તો ભારે આફત થાત. તમે લઈને લખું તો હું સહી સલામત છુપાઈ જાઉં છું, બધું પરબારાય નમઃ થાય છે. તમે લઈને લખું તો હું તો સહી સલામત છુપાઈ ગયો, મારે માથે તો કઈ આવતું જ નથી. અને ખાલી તમે કેવા છો અને કેવા નથી, કેવા થાવો તો સારું અને કેવા થવા માંગો તોય કદી થવાના નથી, એ બધું ઠંડા કલેજે તમને સંભળાવતો રહો. તમે કહીને લખવામાં વાચકને હોશિયાળો બનાવવાનો પ્રયોગ છે, મન ઉપર દબાણ લાવવાની હિંસા છે. તમે લખવાથી લેખક અને વાચક સાથે સાચો સંપર્ક પણ ન સધાય. તમે કર્યા કરો ને એટલે સાચો સંપર્ક સધાતો નથી. સાચો સંપર્ક ત્યારે થાય જ્યારે હું પ્રથમ પુરુષમાં લખતા શીખું, સંસ્કૃતમાં ઉત્તમ પુરુષ કહીએ છીએ આપણે. અને અભિમાન અને સંકોચના બે છેડાની વચ્ચે રસ્તો કાઢીને જેવો છું તેવો બહાર આવી જાઓ ત્યારે સાચો સંપર્ક સધાય લેખક અને વાચક વચ્ચે. આ પુસ્તકમાં મારે એ રીત અનુસરવી છે. સાચો સંપર્ક સધાય એ રીત. એટલે પ્રથમ પુરુષમાં લખું છું કે મારી બોલવાની રીત એ મારી વર્તવાની રીત બતાવી આપે છે. આ પુસ્તક શરૂ કરતી વખતે મેં ઠીક ઠીક વિચાર કર્યો કે શરૂઆત કેવી રીતે કરવી અને પહેલું વાક્ય કેવું રચવું, કાર્યના શ્રી ગણેશ મંગલ જ હોય તેથી એ માટે જેટલો વિચાર કરીએ એટલો તો ઓછો છે. છેવટે વાક્ય સ્ફૂર્યું, મારી બોલવાની રીત એ મારી વર્તવાની રીત બતાવી આપે છે. મારે આ પુસ્તકમાં કહેવું છે એ બધું ગર્ભમાન સંજ્ઞામાં એ વાક્યની અંદર આવી જાય છે. આ વાક્યમાં બધું આવી જાય છે એના પેટમાં અને એ નામમાં જ બધું આવી જાય છે. અને વાક્ય સીધું છે અને મારું જ છે, એટલે કે મારું લખેલું છે એટલું જ નહીં પણ મારી વાત વ્યક્ત કરનારું પ્રગટ કરનારું છે. મારા જીવનમાં ભાષાએ કેવો ભાગ ભજવો છે એનો ખ્યાલ મને આવ્યો છે. આ વધારું કહેવાય, નહીતર જિંદગી આખી નથી આવતો. અને એ વિશે મેં વિચાર કર્યો છે અને પ્રયોગો પણ કર્યા છે. બોલો, આપણને તો આપણી જિંદગીમાં ભાષાએ કેવો ભાગ ભજવો છે એનો ખ્યાલ નથી અને એનો આપણે વિચાર પણ કર્યો નથી, તો પ્રયોગો તો ક્યાંથી કર્યા હોય. આ ભાઈએ તો પ્રયોગો પણ કર્યા છે કે વાણી કેવી બોલવાથી કેવું કેવું થાય. ભાષાના અભ્યાસથી, એના પ્રયોગથી રોમાંચક કહી શકાય એવા આનંદમય અનુભવો મને થયા છે અને ભરચક કંટાળો પણ એની આટી ઘૂંટીઓથી આવ્યો છે. નજર રાખી છે, પ્રયોગો કર્યા છે, અભ્યાસ કર્યો. હવે આ બધું મને જે અનુભવાનું એ ઝાંખીઓ બીજાઓની આગળ રજૂ કરવાની ઈચ્છા જાગી છે ને એ ઈચ્છાને વશ થઈને લખવા માંડ્યું છે. એ બધી માહિતી એ પહેલા વાક્યમાં સમાયેલી છે. આ પુસ્તકનો વિષય અને આ પુસ્તકની શૈલી બંનેનો એમાં નિર્દેશ છે. એ ઝરણામાંથી વિચારોના વહેણ વહેતા થશે. જો મારી બોલવાની રીત મારી વર્તવાની રીત બતાવી આપતી હોય, હવે ધ્યાન દો, જો મારી બોલવાની રીત મારી વર્તવાની રીત બતાવી આપતી હોય તો એમાંથી પહેલું અને મહત્વનું અનુમાન એ મળે છે કે મારી બોલવાની રીત તપાસવાથી મારી વર્તવાની રીત હું સમજી શકું. હું પોતે જો મારી બોલવાની રીતને તપાસું તો મને પોતાને મારો આખો અભ્યાસ થઈ જાય, મારી આખી વર્તવાની રીતનો મને ખ્યાલ આવી જાય, હું સમજી શકું. મારી બોલી ઉપરથી મારું વર્તન પરખી શકું, મારી વાણી ઉપરથી મારો સ્વભાવ પામી શકું, અને આત્મજ્ઞાની પહેલું જ્ઞાન પોતાનું જ્ઞાન છે એ જ નંબર વન જ્ઞાન છે. જો મારી જાતને હું વધારે સારી રીતે જાણું તો વધારે સારી રીતે જીવી શકું. પણ આપણે હંમેશાને માટે કોકનું જ જાણ કરીએ છીએ, પોતાને જાણવાનું હાવ ભૂલી ગયા છે. હવે મારી જાતને જાણવા આ ગુરુ ચાવી હાથમાં આવી છે. કઈ ભાષા? મારી જાતને જાણવાની ગુરુ ચાવી ભાષા. મારી ભાષા, મારી વાણી, મારી બોલવાની રીત એ મારી ઓળખાણનું પ્રબળ સાધન છે. તે પડઘો છે, મારો અરીસો છે, તે મારો પ્રતિનિધિ છે. હું જ્યારે મારી પોતાની વાતને સાંભળતો અને ઓળખતો થાવ, મારી લાક્ષણિક ઉક્તિઓ ઓળખવા માંડું, મારી વાણીનો નકશો શોધું, ત્યારે ભાષાનો પ્રભાવ મને સમજાય, એ પહેલા ન સમજાય. કેટલું ઊંડું લઈ ગયા છે. આપણે કદીએ આવું વિચાર્યું નથી. આપણે કોઈની સાથે વાત કરતા હોઈએ, બોલતા હોઈએ, કોઈને વઢતા હોઈએ, એ બધું રેકોર્ડ કરીને આપણે પોતે જો એ ફરી વાર સાંભળીએ તો આપણને ખબર પડે આપણી. પરંતુ આ પ્રયોગ તો આપણે કોઈ દી કર્યો નથી. તમને એક સ્પષ્ટ રીતે કહું કે અમારી કરેલી કથાને જ્યારે અમે સાંભળીએ, અમે ને મેં, એમાંય અમને ઘણો ખ્યાલ આવે છે. ખાલી ઓડિયો સાંભળીએ તોય, અને અમારો ને અમારો વિડીયો અમે જોઈએ છીએ, એમાંથી અમને અમારી ઘણી ઓળખાણ થાય છે. તો આપણો ઓડિયો વિડીયો ઉતારીને એક બે દિવસનો આખો આપણો ઓડિયો વિડીયો ઉતારવાનો અને પછી એ આપણે જોવાનો, ખરેખરી મજા આવશે કોઈ જો આ પ્રયોગ કરે તો. પોતાનું પોતાનું વાણી અને વર્તન કેટલું પોતાને નહીં ગમે, ત્યારે એને એમ થશે કે બીજા લોકો આ કેવી રીતે સહન કરતા હશે. આપણે જો આપણને ઓળખવા હોય તો આખો દિવસ આપણે જે કાંઈ બોલીએ છીએ તે બધું રેકોર્ડિંગ કરો, અને આપણે હવારે જાગીને સાંજે હુઈએ છીએ ત્યારે કેમ હુઈએ છીએ એ બધું વિડીયો ઉતારો, અને પછી તમે જોઈ જાઓ. તમને એમ થાય છે કે હું આમ હોઉં છું, હું આમ હાલું છું, હું આમ બોલું છું, આવું બોલું છું, હું આવો લાગું છું. તું એવો જ લાગે છે, તને આજ સુધી બધાએ સહન કર્યો છે. તું જો તારું જેમ છે એમ રૂપ જાણને તો તું તને સહન કરી એમ નથી, બોલો તને મારવા માંડી એમ છો. પણ કોઈ દિવસ આપણે આપણું આ બધું જોયું નથી. કેટલું અદભુત છે. જો ફરી વાર વાંચી જાઓ. જો મારી બોલવાની રીત, મારી વર્તવાની રીત બતાવી આપતી હોય તો એમાંથી પહેલું અને મહત્વનું અનુમાન એ મળે કે મારી બોલવાની રીત તપાસવાથી મારી વર્તવાની રીત હું સમજી શકું, મારી બોલી ઉપરથી મારું વર્તન પરખી શકું, મારી વાણી ઉપરથી મારો સ્વભાવ પામી શકું. અને આત્મજ્ઞાની પહેલું જ્ઞાન કહેતા નિજ જ્ઞાન છે, એ જ નંબર વન જ્ઞાન છે. જો મારી જાતને હું વધારે સારી રીતે જાણું તો વધારે સારી રીતે જીવી શકું. હવે મારી જાતને જાણવા આ ગુરુ ચાવી હાથમાં આવી છે. ભાષા, ભાષા, મારી ભાષા, મારી વાણી, મારી બોલવાની રીત એ મારી ઓળખાણનું પ્રબળ સાધન છે. તે પડઘો છે, અરીસો છે, પ્રતિનિધિ છે. હું જ્યારે મારી પોતાની વાતને સાંભળતો અને ઓળખતો થાવ, મારી લાક્ષણિક ઉક્તિઓ ઓળખવા માંડું, મારી વાણીનો નકશો શોધું, ત્યારે ભાષાનો પ્રભાવ મને સમજાય કે આ ભાષામાં આપણે આખા હોઈએ છીએ. ભાષા એટલે આપણું સ્વરૂપ, આપણી વાણી એટલે આપણે કેવા છીએ તે. અને એટલે જ શ્રીજી મહારાજે કીધું છે, મારી વાણી તે મારું સ્વરૂપ જાણજો. શ્રીજી મહારાજની વાણી એટલે શ્રીજી મહારાજ. તો આપણી વાણી એ આપણે નહીં, આખો દિવસની રેકોર્ડિંગ કરીને સાંભળો જ ખરા આપણે કેવા છીએ એ ખબર પડે. એક વાર અમે કેટલાક મિત્રો ભેગા થઈને એકબીજાને મદદ કરવા માટે દરેકના ગુણો અને અવગુણો નિખાલસ ભાવે દરેકની આગળ રજૂ કરતા હતા. આ લોકોએ એવો પ્રયોગ કરેલો, બધા ભેગા થયેલા અને એકબીજા એકબીજાના ગુણો અને દુર્ગુણો કહે, સુધરવા માટે, મદદરૂપ થવા માટે, પોતાને ઓળખવા માટે આવો એક પ્રયોગ કર્યો કે ચાલો આપણે બધા આવું કરીએ. તમે કહો મારામાં શું અવગુણ છે ને શું ગુણો છે, એટલે પેલો કે, પછી એનું કે તમારામાં એટલું સારું છે ને એટલું ખરાબ છે. હવે આ આપણે આપણને ઓળખવા માટેનો એક સુંદર મજાનો પ્રયોગ છે. મિત્ર મંડળમાં આવો પ્રયોગ કરી શકાય, કુટુંબમાં પણ કરી શકાય, અમારામાં પણ અમે અંદરોઅંદર આવો પ્રયોગ કરી શકીએ, જેથી દરેકને ખ્યાલ આવે કે બીજાઓની નજરે હું કેવો દેખાઉં છું. જેથી દરેકને ખ્યાલ આવે કે બીજાઓની નજરે હું કેવો દેખાઉં છું. બીજા મારા વિશે બોલતા જાય તેમ મારા મનમાં મારું પોતાનું ચિત્ર ઊભું થતું જાય, અને એ મારા ચિત્રની કેટલીક રેખાઓ મને ગમે અને કેટલીક અપ્રિય લાગે, ન ગમે, અને બીજી તો એકદમ ખોટી ને અસ્વીકાર્ય લાગે, બોલો. અને મારી પોતાની નહીં પણ કોઈ બીજાની હોય એવી ખાતરી જોરદાર થઈ આવે કે એ મારી રેખા નહીં એમ. પરિણામે મારું મન કેળવાય અને મારું આત્મજ્ઞાન વધે કે હું આ ટાઈપનો છું, એવું કંઈક ચિત્ર મારી ભાષામાં પણ ઊભું થતું હોય છે. આમાં એકબીજા મળી અને પ્રયોગ આવો કરે ગુણદોષ બોલવાનો, એના કરતાંય પોતાની પોતાની વાણીને માણસ જો સાંભળે તો એમાંથી પણ પોતાને ઓળખવાનું એક સુંદર મજાનું ચિત્ર ઊભું થાય છે, અને એ વધારે સ્પષ્ટ અને સચોટ હોય છે. કેમ ભાઈ? તો બીજા લોકો મારા વિશે ગમે એટલું જાણે પણ આખરે તો બહારના છે ને, જ્યારે મારી ભાષા મારા અંતરમાંથી નીકળે છે, હે, એ મારી છે ભાઈ, એ મારી બાતમી જાણે છે, મારી સાથે નાનપણથી છે, બોલવા શીખ્યો ત્યારથી, મારો અંશ છે, મારો વારસો એના ઉપર આધારિત છે, મારું વાતાવરણ એની આસપાસ છે, અને મારા ભાવ ને મારો મિજાજ એને વર્ષોથી ઘડતા આવ્યા છે. જેવી મારા કપાળની કરચલીઓ અને મારા હાથની રેખાઓ તેવી મારી ભાષા. બીજાની વાતમાંથી હું મને ઓળખું એના કરતાંય મારી વાતમાંથી મને ઓળખું એ પરફેક્ટ, એ મારા મનનું પ્રતિબિંબ છે, મારી ભાષા છે, મારા સ્વભાવનો પડઘો છે, મારા આત્માનો પડછાયો છે. મારી બોલવાની રીત ઉપર હું જેટલું ધ્યાન આપું તેટલો અંગત લાભ મારા જીવનને મળે ને મારી માનસિક પ્રગતિને મળવાનો મળવાનો મળવાનો. હે, આ અગત્યની વાત ભારપૂર્વક સમજાવવા અત્યારથી એક નાનો દાખલો આપું. હવે જો આ વાતને ભારપૂર્વક સમજાવવા માટે એ એક નાનો દાખલો આપે છે. મારી બોલવાની રીત ઉપર હું ધ્યાન આપવા લાગ્યો. ક્યાં ધ્યાન આપવા લાગ્યો? પોતે પોતાની બોલવાની રીત ઉપર. મારી બોલવાની રીત ઉપર હું ધ્યાન આપવા લાગ્યો ત્યારે એ વાત મને પહેલી વાર દેખાય કે બીજાઓની સાથે વાત કરતી વખતે હું ઘણી વખત મારા વાક્યો અધૂરા રહેવા દેતો. હું કાંઈક કહેવા માંડું ને પછી અધૂરું વાક્ય અધર હવામાં લટકતું મૂકું, ને બીજું કોઈ એ પૂરું કરે અથવા તો બધા એની અવગણના કરે. તમે કહેશો એ કેવી રીતે? જેમ કે, હા એમ હોય તો એમ કે હું બંધ થઈ જાઉં, મને ખ્યાલ આવ્યો કે મારે આવી ટેવ છે, એમ હોય તો, કાં તો પરિસ્થિતિ જેવી છે તેવી સ્વીકારીએ નહીં તો બોલો, તો એટલું ઓલ્યા પણ બોલાવડાવું, કદાચ એમ પણ વિચારી શકાય કે, હે, પછી રાહ જોવે, ખબર નથી આમ કરવું જોઈએ કે પછી, એવા અમુક લૂલા વાંક્યોને એ પણ મારી રોજની વાતચીતમાં હું અધ્ધે લટકતા મૂકતો, આવા લૂલા વાંક્યો મૂકતો રોજ. આવી મારી ટેવ નીકળી મેં જ્યારે મારી ભાષાનો અભ્યાસ કર્યો ત્યારે. બહુ નિખાલસપણે આ ફાધર વાલેસ લખે છે. હવે મજાની વાત તો હવે છે કે આવા લૂલા વાક્યો, અધૂરા લટકતા વાક્યો માણસ શા હારું મૂકે છે, એના હું કારણ ભાઈ ઊંડા ગયા કે હું આવું કેમ કરું છું, એનું કારણ શોધી કાઢ્યું એને. એવા અનેક લૂલા વાક્યોને એ પણ મારી રોજની વાતચીતમાં મેં જોયા ને નાની શોધ મેં કરી ત્યારે હું ગભરાયો અને આની શોધ મેં કરી ત્યારે હું ગભરાયો કરે મારામાં તો ખામી છે. વાક્યો વાતચીતમાં અધૂરા મૂકવા એ કોઈ સારું ચિહ્ન નથી, પણ ઉલટું એવું બોલનારને માટે પાય માલીનો રસ્તો બતાવનાર લાલ બત્તી છે. સમજાય? લાલ બત્તી છે એટલે કે આ રસ્તે જવાય નહીં, લીલી બત્તી વચ્ચે જવાય, એ લાલ બત્તી છે. એમ હું મને કોઈ કહે તે પહેલા મારી મેળે તો સમજી શક્યો. કોઈ મને મારી ભૂલ બતાવે એ પહેલા હું મારી વાણીનો અભ્યાસ કરીને મારી ખામી સમજી શક્યો મારી મેળે કે મારામાં ખોટ છે. આપણને કોઈક મોઢે કેસ તો નહીં સમજતા, પોતાની મેળે પોતાની ભૂલ ખોળીને સમજી જવું એ નાની એવી વાત નથી. અપમાન કરીને લોકો ટડકાવીને વઢે તોય નથી સમજતા, બોલો કે આ ભૂલ કહેવાય. ખરેખર આ ભડભાદર ગણાય કે નહીં? હવે સાંભળજો, આવા અધૂરા વાક્યો લટકતા લૂલા વાક્યો હું મૂકું છું એનું કારણ શું? એવું બોલનાર શર્મિંદો હોય, ભીરું હોય તો જ આવા અધૂરા વાક્ય લટકતા મૂકે. એને ગોતી કાઢ્યું. હવે તો બહુ ગભરામણી થાય કે હું તો શર્મિંદો છું, બીકણ છું. બીકણ વિના ને શરમાળ વિના કોઈ આવું અડધુરું બોલે નહીં, પૂરું જ કરે. જો શરમ ન હોય ને બીક ન હોય તો વાક્ય પૂરું બોલી નાખે. આનાકાની કરતો આત્મવિશ્વાસથી વંચિત શું કહેવા માગે છે એના સ્પષ્ટ ખ્યાલ વગર અને ખ્યાલ હોય તો એ કહેવાની હિંમત વગરનો હોય એ ચિત્ર મને ગમ્યું નહીં. મારું આવું ચિત્ર સામે આવ્યું કે હું છે ને હિંમત વગરનો છું. હવે આ વાત મને ન ગમી. હું આવો હોવો જ નહીં, આવું મારે રહેવું જ નથી. ક્યારેક ક્યારેક તમે જોજો, આપણા દોષ આપણને જ્યારે દેખાય આવે ત્યારે આપણને બહુ જ શરમ થાય અને મનમાં એમ થાય ખાલી મારામાં ઈર્ષ્યા, હું આવો ઈર્ષ્યાવાળો નકામો, હું આવો ખતરનાક માની, આવો હું લોભી, આવો કામી, એમ દાજ ચડે પોતાને. પોતાની નબળાઈ જ્યારે પોતે જોવે ત્યારે ઘણા માણસો તો પોતાના કારણ શરીરનો કદડો જોવા સમર્થ જ નથી, જોઈ શકતા જ નથી, ગભરાઈ જાય, આંખો બંધ કરી જાય, પોતાની નબળાઈ જોઈ ન શકે અને એમને જીવન જીવવા માંડે પછી ઢળા કરીને. પણ આમણે તો આ નબળાઈ જોઈ અને એ ચિત્ર મારું મને ગમ્યું નહીં, પણ એ જોતા હું મારા સ્વભાવનું એ નબળું પાસું અને મારી રોજની ભાષામાં પડતું એનું સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શક્યો અને જોઈને હું જાગ્યો. શું થયું? જોઈને જાગ્યો કે આ નબળાઈ મારે મારામાં ન જ રહેવા દેવી જોઈએ. હવે જ્યારે જ્યારે વાતચીતમાં કોઈ વાક્ય અધૂરું મૂકું ત્યારે એ બોલતાની સાથે જ મારા મનની અંદર લાલ બત્તી ઝબકે અને જેમ તેમ કરીને સુઘડ અથવા તો અણઘડ રીતે એ પૂરું કરી નાખું વાક્ય. એક આખી પ્રક્રિયા અંદર ચાલુ થઈ ગઈ હતી, મારા સ્વભાવનું નબળું પાસું ભાષાની તપાસ દ્વારા છતું થવાનું, એથી આપોઆપ ચાલુ થતું મનનું સુધારક તંત્ર માંડ્યું સુધારો કરવા. ધીરે ધીરે મારી બોલવાની રીતમાં ફેરફાર થઈ ગયો, અધૂરા વાક્યો પૂરા કરવાનો મહાવરો આવી ગયો અને આખરે મારી વાણીમાં થયેલા ફેરફારથી મારા ખુદના સ્વભાવમાં કેટલોક સુધારો આવી ગયો. એકવાર આ પ્રક્રિયા શરૂ થાય પછી લગભગ આપોઆપ પોતાની મેળે ચાલે. બોલવાનું તો રોજ હોય જ છે અને બોલવાની રીત વિશેની જાગૃતિ આવે કે એ સતત યાદ દેવરાવતી જ રહે. પોતાની વાણી વિશેની જાગૃતિ એ આત્મ પ્રગતિનું એક સંગીન સાધન બની શકે છે. આ એનો સાર એને કીધો કે પોતાની વાણી વિશેની જાગૃતિ એ આત્મ પ્રગતિનું એક સંગીન એટલે સુંદર સાધન બની શકે છે. પોતાની વાણી વિશેની જાગૃતિ જો કોઈ કેળવે તો કે હું આખો દિવસ કેવું બોલું છું, પોતાના બોલવા ઉપર પોતાએ ધ્યાન આપવું. ભગવાને તો હું આખો દિવસ કેવા વિચારો કરું છું એના ઉપર કોમેરો મૂકવાનું કીધું છે. શ્રીજી મહારાજની વાત તો આના કરતાં ઘણી ઊંચી છે. મારા કારણ શરીરમાંથી કેવા કેવા ભાવો ફૂટે છે એ જોતા રહેવું. બોલવા ઉપર તો બહુ બારું કહેવાય, બહાર નીકળે ત્યારનું એને પકડ્યું કહેવાય. આપણી ભાષામાં જાગૃતિ કેળવવી એ આ વિચાર શ્રેણીનો હેતુ છે ભાઈ. આ જે મેં લખાણ કર્યું, આ વિચારો પ્રદર્શિત કર્યા, એનો હેતુ એટલો જ છે કે આપણી ભાષા કેળવવાની આપણામાં જાગૃતિ આવે. બસ અદ્ભુત વાત લાગી મને, એટલે આપની આગળ રજૂ કરી. હવે અચિંત્યાનંદ બ્રહ્મચારી એવું લખે છે કે ભાઈ, આપણે કેવું બોલીએ છીએ એનો જો આપણને ખ્યાલ હોય અને સારું બોલવા આપણે જો સ્વતંત્ર થઈએ તો કેટલીક મુશ્કેલીઓથી આપણે બચી જઈએ. જેમ કે બદ્રિકા આશ્રમમાં દુર્વાસા મુનિ આવ્યા, કોઈ નહીં મુનિનું અપમાન કરવાની ઈચ્છા તો હતી નહીં, પરંતુ મુનિને કોઈએ જોયા નહીં એટલે દુર્વાસા મુનિ ગરમ થઈ ગયા. ગરમ થઈને એણે તો શાપ ઠપકાર્યો, પછી કોઈનું સાંભળે નહીં. ત્યારે ધર્મદેવે હાથ જોડીને વંદન કર્યા, પછી એમ કહ્યું કે આપ જેવા મોટા પુરુષનો શાપ પણ અમારું કલ્યાણ જ કરે, આપ કદી કાંઈ ખોટું કરો જ નહીં, આપે જે કર્યું હોય તે બધું ઠીક જ હોય એમ હું માનું છું. આવા વેણ કીધા. બીજા ઋષિ મુનિઓ તો સીધું એમને એમ જ કહેવા માંડ્યા, અમારો કાંઈ વાંક નહોતો ને તમે અમને ખોટો શાપ દઈ દીધો ને આ રીતે તમે શાપ દો, એ કંઈ હાલતું છે? આવું સાંભળી સાંભળીને તો દુર્વાસા ઓર ખીજાણેલા. એમાં ધર્મદેવે આખી અલગ રીતની વાત શરૂ કરી. તમે ભૂલ કરી છે ને, ખોટો શાપ દીધો છે ને, અમારો વાંક નથી ને એવું તેવું કાંઈ ન કીધું. અને સીધું એમ કીધું કે આપે જે કર્યું હોય તે બરોબર જ હોય, આપ તો મોટા છો, આપે શાપ આપ્યો હોય તો પણ અમારા ભલા માટે જ આપ્યો હોય. એટલે દુર્વાસાને ટાઢું થયું, આ એક માણા મને સમજી શકે છે. જો કેટલો ફેર બોલવામાં, બીજા ઋષિઓ બોલતા હતા એમાં અને ધર્મદેવ બોલ્યા એમાં કેટલો ફેર. બીજા ઋષિઓની વાતથી દુર્વાસા વધારે વધારે ગરમ થતા હતા અને ધર્મદેવની વાતથી દુર્વાસા ટાઢા પડવા માંડ્યા. વાતમાં એટલો ફેર છે, કરતા આવડે તો, પણ આપણને બોલતા કોઈ દી આવડ્યું નથી. પછી ધર્મદેવે કીધું કે આપ જેવા સંતને માટે તો અમે અમારું માથું દઈ દઈએ, આસન ના આપીએ. પણ વાત એમ છે, અમને કોઈને ખ્યાલ નહોતો. અને આપે શાપ દીધો, ભલે દીધો, આપ તો મોટા છો, આપના શાપમાં અમારું મંગળ હોય, પણ આ બધા સંતો તમારી જેવા તપસ્વી જ છે, સામે શાપ આપી શકે છે. એવી સરસ વાત કરે. પણ જો એમની મોટાઈ, તે તમને સામો શાપ આપતા નથી. અને બીજું એવું, મુનિવર, અપરાધીને દંડ દેવામાં તો કાંઈ વાંધો નથી, પણ નિરાપરાધીને દંડ દેવો એ પણ દોષ છે. એટલે દુર્વાસા હજળ થઈ ગયા કે માળું હવે આનું કરું હું. પણ આ રીતે વાતની આખી રજૂઆત તમે જુઓ, એકદમ મસ્ત રજૂઆત છે. જિંદગીમાં આપણી ઉપર પણ કેટલી વાર દુર્વાસાની જેમ ઘણાય તૂટી પડતા હોય છે, ત્યારે આપણે બીજા ઋષિ મુનિઓની જેવી વાત કરીએ છીએ કે ધર્મદેવની ઢબથી ધર્મદેવ જેવી વાત કરીએ છીએ, એ શીખવા જેવું છે કે નહીં? અને જે મોટા પુરુષ હોય એનો ક્રોધ ત્યાં સુધી જ હોય છે જ્યાં સુધી તમે વંદન કરીને મીઠા વેણ ન બોલ્યા હો. આ એક નિયમ છે. મહતામ સામ્યતિ ક્રોધો વચોભીર મધુરેર દ્રુતમ. અચિંત્યાનંદ બ્રહ્મચારીએ વિવેક શતકમાં આ શ્લોક લખ્યો કે મોટા માણસનો ક્રોધ મધુર વચન તત્કાળ બોલો એટલે તરત ઠરી જાય છે, પણ એ ટાણે તમે જો કંઈક બીજું બોલ્યા તો ઝાઝા ભડકા થાય. એક દાખલો આપ્યો, યથે ઉદ્દિચ્યમાનમ દ્રાક દુગ્ધમ શીતાલ્પ વારીણા. જેમ ચૂલા ઉપર ઉભરાતું દૂધ થોડુંક અંદર ટાઢું પાણી નાખી દો તો તરત બેહી જાય, એમ મોટા માણસને જ્યારે મગજ ગયો હોય ત્યારે એક બે વિનમ્ર વાક્ય બોલો એટલે તરત દૂધ બેહી જાય, એમ મોટા બેહી જાય. આ છે વિવેક શતક. આ બતાવ્યો વિવેક, અને કામ લાગે એવો છે, શીખવા જેવો છે. અને એમાં ધર્મદેવનો ઋષિ મુનિઓનો દાખલો તે મને તમને કાયમ કાયમ લાગે એવો છે. માટે કોઈ વડીલ જયારે ગરમ થયા હોય ઘરમાં, ત્યારે વિનમ્રપણે મીઠા બે ચાર વચન રૂપી પાણી દૂધમાં નાખવું એટલે તરત ઉભરો બેસી જાય, સમજાણું. પણ એ વખતે સોલામાં એક લાકડું નહીં નાખવાનું, તો વધારે બધું ઉકળે. અદભુત વાત છે. ઘણાને બોલતા આવડતું નથી એટલે દુખી થાય છે. એકવાર તો અકબરને એની પત્ની બેગમ કહેવા માંડી કે તમે મારે ભાઈને કેમ દીવાનનો બનાવ્યો, આ બીરબલને શું કામ બનાવ્યો. બાદશાહ કે માથાકુટ મેલને આવે તો કે નહીં, તમે દિલ્હીના શહેનશાહ અકબર મહારાજા, હું તમારી રાણી, અને મારો ભાઈ આંટા મારે મારા ભાઈને, એટલે કે તમારા હાળાને દીવાન બનાવો. અને મોટે ભાગે રજવાડામાં આવું હોય છે, હાળો દીવાન હોય છે અને એ જ બનાવવાનું ઠેકાણે કરે છે. બેગમને એમ થયું કે મારો હાળો દીવાન કેમ નહીં. બાદશાહને વારે વારે કે, પછી બાદશાહ બોલતા બંધ થઈ ગયા. બાદશાહને એમ થયું કે આ કોઈ વાતથી તો સમજશે નહીં, પ્રયોગ કરીને સમજાવવું પડશે. એક દિવસ એક કપડાનો દડો બનાવીને બાદશાહે એના હાળાને કહ્યું કે તું આ દડો હામા રાજ્યના રાજાને આપી આવ્યો અને કેજે ખોલીને જોવે, કાંઈ વાંધો નહીં. ઉપડ્યો, સામાના રાજ્યમાં ગયો, ત્યાં રાજ દરબારમાં બેઠેલા રાજાને દડો આપ્યો અને કહ્યું કે અમારા રાજાએ કહ્યું છે આને ખોલીને જુવો. એટલે એ રાજા ખોલવા માંડ્યો તો અંદરથી એક ડબ્બી નીકળી. એ ડાબલી ખોલી તો એમાં ઝીણી ધૂળ હતી, ઉડીને રાજાની દાઢી ઉપર પડી અને તરત આ બોલ્યો, અકબરનો હાળો બીજાની દાઢીમાં આમ ધૂળ નખાય. આટલા જ વાંક્ય બોલ્યો, ડબ્બી ખોલીને ધૂળ ઉડે અને દાઢીમાં જ પડી, એટલે કે હા બીજાની દાઢીમાં આમ ધૂળ નખાય. અને ઓલા રાજાનો મગજ ગયો, છે કોઈ હાજર કે જી હજુર, ક્યારે જેલમાં પૂરી દો. 15 દિવસમાં આને કોઈ છોડાવવા ન આવે તો ફાંસી લટકાવી દીજો. હવે આ સમાચાર અકબરને મળ્યા કે હાળાનું આ થયું. રાણીને ખબર પડી બેગમને કે મારો ભાઈ તો જેલમાં ગયો અને 15 દિવસમાં એને કોઈ છોડાવશે નહીં તો ઓલો ફાંસી દઈ દે. એટલે બેગમ કહેવા માંડી અકબરને કે મારા ભાઈને છોડાવો, મારા ભાઈને છોડાવો, નહીતર ઓલો ફાંસીયા દઈ દે. અકબર કે બહુ ચિંતા કરીમાં હું બીરબલને મોકલું છું. તો કે બીરબલને જ, તો એ જ જઈને છોડાવી શકશે, બીજાથી છૂટશે નહીં. બીરબલને મેં દીવાન બનાવ્યો છે, એ જોઈને તને હોક નથી ને તારા ભાઈને દીવાલ બનાવવાનો ભારે દાંડિયો જાગ્યો છે, પણ આને મોકલ્યા વગર તારો ભાઈ છૂટશે નહીં. દીવાન તો છૂટે પછી બને ને. સારું, પછી એવો જ દડો બીરબલને આપ્યો ને કહ્યું કે તું એ રાજા પાસે જા અને દડો દેજે અને કહેજે કે આને ખોલો અને જુઓ. ગયો, આપ્યો, પેલો રાજા ખોલવા માંડ્યો. એમાંથી આ ડબ્બી નીકળી, ડબ્બી ખોલી અને ધૂળ ઉડીને એની દાઢીમાં જ પડી. અને એ રાજાનો મગજ ગયો કે આ બીજો મૂર્ખ આવ્યો, પૂરી દીધો આને જેલમાં. બીરબલ કાંઈ બોલ્યો જ નહોતો, તોય જેલમાં પૂરી દેવાનો હુકમ છૂટ્યો એટલે આગલાની અનુભૂતિ અનુસાર. એટલે બીરબલે હાથ જોડીને કહ્યું કે મહારાજ મને સાંભળશો, બોલ કે. ત્યારે કે અમારા રાજા અકબર હજ કરવા ગયા હતા, તીર્થ કરવા. ત્યાંથી તીર્થની પવિત્ર રજ લાવ્યા હતા, એ આપને માટે ડબ્બીમાં અહીંયા પહોંચાડવા મને મોકલ્યો છે. અને એ ડબ્બીની પવિત્ર તીર્થ રજ તમારી દાઢી ઉપર પડી એટલે તમે પાવન થઈ ગયા. કેમ જે અમારા રાજાએ તમને અને તમારા કુટુંબને પાવન કરવા માટે તો આ રજ ખાસ સાચવીને મને દેવા મોકલ્યો છે. આવી તીર્થ રજ મળે નહીં, આપની દાઢીમાં તે પડી એટલે આપની દાઢી પાવન થઈ ગઈ, આપ પાવન થઈ ગયા, આપના બધા પાપ બળી ગયા. આવી પવિત્ર રજ છે આ, તમે મોટા ભાગ્યશાળી કે તમારી દાઢી ઉપર આ રજ પડી. રાજા ખુશ થઈ ગયો, શાબાશ, એમ વાત છે, માં તારા ઉપર ખુશ થયો છું. ત્યારે કહ્યું કે ઓલાને છોડી દો ને. પછી એને છૂટો કરાવ્યો, અને બીરબલ લઈને આવ્યો. પછી બાદશાહે બેગમને કીધું કે તારાભાઈને દીવાન નથી બનાવતો, એનું કારણ આ છે. બોલો, બોલીને બાફે એવો છે. અદભુત વાત છે. ન બોલ્યો હોત તો આવું. એટલે અચિંત્યાનંદ બ્રહ્મચારીએ બહુ સરસ વાત કરી કે ભાઈ, એક જ વાતથી માણસ ગરમ થઈ જાય છે અને એ જ બાબતથી માણસ રાજી થઈ જાય છે. જો એક રાજાના કુટુંબમાં 14 સભ્યો હતા. એક જ્યોતિષી રાજા પાસે આવ્યા, જ્યોતિષ શાસ્ત્રના ભારે નિષ્ણાત. રાજાએ તેની પાસે પોતાનો જોશ જોડાયો અને કહ્યું કે કુંડલી કરો. એણે બધું જોયું તો જ્યોતિષીને જાણવામાં આવ્યું કે રાજાની આયુષ બહુ છે, રાજા 110 વર્ષ જીવવાના છે. આટલું બધું લાંબુ આ રાજા જીવશે એટલે એના કુટુંબના મોટા ભાગના માણસોને આ રાજા પોતે બાળશે. જીવે એ જ બાળે ને બધાને મરેલાને. હવે પેલા જ્યોતિષીને રાજાએ પૂછ્યું કે શું મારી કુંડળી કે છે. ત્યારે જ્યોતિષે બોલ્યા, મહારાજા, તમારી ભાગ્યરેખા એવું બોલે છે કે કુટુંબમાં લગભગ તમે બધાને બાળીને પછી બળશો. ને રાજાનો મગજ ગયો. ખીજાણા સીધો હુકમ. પેલા ક્યાં કોર્ટ કચેરી હતી, પૂરી દીધો જેલમાં. થોડા સમય બાદ એક બીજા જ્યોતિષી આવ્યા. રાજાએ એને જોશ જોવડાવ્યો. એણે જોશ જોઈને મહારાજાને કહ્યું કે મહારાજ, તમે તો બહુ નસીબદાર છો. મોટે ભાગે દુનિયામાં માણસની 100 વર્ષની જ આયુષ હોય અને આપની આયુષ તો 110 વર્ષની છે. આપ બહુ નસીબદાર છો. ખુશ થઈ ગયો. બોલો, એને મન માગ્યું ઇનામ આપ્યું અને ઓલાને જેલ પડી. વાત તો એટલી જ હતી કે તમારું લાંબુ આયુષ છે, 110 વર્ષ જીવવાના છો. હવે રાજાને સારું લાગે એમ કેવું જોઈએ ને. એને બદલે તમે તો બહુ લાંબુ જીવશો, બધાને બાળીને બળશો. તે ઓલાનો મગજ ગયો. ભાષામાં કેટલું બધું રહ્યું છે કો જોઈ. એક વાતની સાવચેતી રાખવી જરૂરી છે કે મારી વાણી કલરવ સર્જશે કે કોલાહલ, મારી વાણી ઘા ઉપર મીઠું લગાવશે કે મલમ, આ વિચાર્યા પછી બોલવું જોઈએ. આપણા સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામી બહુ જ મીઠા બોલા હતા. સ્વામીને બોલવાનો વાણી વિવેક એટલો બધો સરસ હતો કે ભાગ્યે જ દુનિયામાં કોઈક મનુષ્યમાં એવું વાણી વિવેકનું જ્ઞાન હોય. મુક્તાનંદ સ્વામી એવા ડાયા હતા. ભગવાન સ્વામિનારાયણની સાથે મુક્તાનંદ સ્વામીએ જ્યારે ધરતી ઉપર નૂતન સંપ્રદાય આરંભ્યો હતો અને એના વિકાસના જ્યારે બહુ કાર્યો કર્યા ત્યારે અમુક અમુકને બહુ દાય ચડેલી. એમાં અમુક અમુક એવા બાવાઓ હતા આસુરી. એના તો મનમાં એમ થયું કે આ સ્વામિનારાયણે તો બહુ સદ્ધર્મ સ્થાપ્યો, લોકોને ગાંજો પીતા બંધ કરાવ્યા ને આ લોકોને બીડીને હોકા પીતા બંધ કરાવ્યા, માટે આપણું તો આવું ભાંગી જાય. ત્યારે કોઈકે કહ્યું કે સ્વામિનારાયણ તો એવા છે જ, પણ એની આગળ જે પેલા મુક્તાનંદ સ્વામી છે ને એ ભેખનો કુવાડો છે. શું કહો છો? હા, એને લઈને સ્વામિનારાયણનું બધે બહુ બધું હાલ્યું છે. અને એક બાવાએ નિયમ લીધો કે મુક્તાનંદ સ્વામીને હું મારીશ કે છે. બોલો. અને આવું નિયમ લઈને એ બાવાની ટોળકી ફરતી ફરતી જેતલપુરમાં આવી. મુક્તાનંદ સ્વામી મારવા આવેલી. મુક્તાનંદ સ્વામીને આની ખબર પડી એટલે મુક્તાનંદ સ્વામીએ બધા સંતોને બોલાવ્યા અને એ બાવા આવતા હતા ને એ એકદમ હામે ગયા, આમ પગમાં પડી ગયા અને બાવાને મોટી ગાદી નાખી દીધી ને બેહાડ્યા. અને પછી મુક્તાનંદ સ્વામી સંતોને કહેવા લાગ્યા કે સંતો, આ તો સાક્ષાત વૈકુંઠનાથના પાર્ષદ છે, એમના દર્શન કરો, વૈકુંઠમાંથી આવ્યા છે. એ સાંભળીને બધા સંતો બાવાને પગે લાગ્યા. સ્વામી કહેવા લાગ્યા કે અજામેળને જેમ જમ મારતા હતા ને વૈકુંઠનાથના પાર્ષદે આવીને મેલાવ્યા, તેમ આ વૈકુંઠનાથના પાર્ષદ આપણા માટે જ આવ્યા છે. આજ આપણને એમણે દર્શન આપ્યા, તેથી આપણે તો આજ બહુ મોટો લાભ થયો ને આપણી બીક માત્ર પણ નાશ થઈ ગઈ. ને આપણી રક્ષા કરવા હારું એમણે હથિયાર બાંધ્યા, જો આપણને મારવા નહીં, ને એમનું નામ ઉચ્ચારણ કર્યાથી ગ્રસ્તના ઘર પવિત્ર થઈ જાય, ને ગંગાના પાપને હરનારા જે સંત શાસ્ત્ર લખ્યા છે ને આજ ચરણરજ માથે ચડાવો, એટલે બધા સાધુ પાછા ચરણરજ માથે ચડાવો. આવા મહાન સંતના આપણને દર્શન થયા માટે આપણા ભાગ્યનો કોઈ પાર નથી. આ તો વૈકુંઠનાથના સાક્ષાત પાર્ષદો. આવી સ્વામીએ મીઠી વાણીથી વાત કરી તે ઓલા બાવાનો ક્રોધ બાષ્પીભવન થઈ ગયો. ભાઈ બાવા થઈ ગયા પાણી પાણી. સાલા કોણ કહેતા હે કે મુક્તાનંદ ભેકા કુવાડા હૈ, ઝૂઠ બોલા મેરે પાસ, મુક્તાનંદ તો બડે અચ્છે સંત હૈ. અરે સુનિયે મુક્તાનંદજી, આપને જો જો બાત કહી હો તો તુમ્હારી હૈ, હમ તો એસા નહીં હૈ. વૈકુંઠનાથના પાર્ષદ તો તમે છો, એમ અમે એવા નથી, પણ તમે મોટા છો, તમારા વખાણ કરો છો. એમ કરીને મુક્તાનંદ સ્વામીના વખાણ કરીને બાવા ગયા. બોલો, આવા મારી મારી કરતા આવતા બાવાને પણ વશ કરી નાખે એવી વાણીની તાકાત છે તે મુક્તાનંદ સ્વામીએ આપણને બતાવી. હવે આપણે તો શાંતિથી આપણું પૂજન કરવા આવતો હોય એ મારવા માંડે એવું તો આપણું ભાષણ હોય. જે તે સમયે બોલવાના જે વેણ ને વાક્યો હોય એ જો બોલતા આવડે તો એ ડાયો કહેવાય. માટે જે વખતે આને કે યોગ્ય સમયે શોભિતા વેણના બોલ્યો તે ડાયો. મુક્તાનંદ સ્વામી જેવા આપણામાં ભૂમાનંદ સ્વામી હતા, એક ગોવિંદાનંદ સ્વામી હતા, બ્રહ્માનંદ સ્વામી પણ બહુ બોલવામાં ચાલાક હતા. સમજ્યા? ભુજના પુરાણી સ્વામી ઘનશ્યામ જીવનદાસજી વાત્સલ્ય મૂર્તિ એ પણ બોલવામાં બહુ ડાયા. રાજકોટના પુરાણી પ્રેમ પ્રકાશદાસજી, આપણા કુંડળમાં આનંદદાદા હતા, બહુ મીઠું બોલે. આમાં ઘણા અમારા બાપા એવા છે મીઠા બોલા. બાતન સે કટે પંથ કટે બેર બાતન સે, બાતન સે દિન ઓર રાત બીત જાતી હૈ, બાતન સે ખાન પાન બાતન સે સજ્જન મિલે, બાતન કી બાત મે હેરાન હો જાત હૈ. આ બહુ અદભુત છે. બાતન સે દેવી દેવ પ્રસન્ન હો જાત હૈ, બાતન કી બાત વો તો કિતની સુહાત હૈ, કવિ કહે કાલિદાસ સુનો બિહારી લાલ, બાત કરી જાને વો તો બાત કી કમાલ હૈ. પહેલી વાત એ કરી કે બાતન સે કટે પંથ. ધર્મદેવ અને ભક્તિ માતા બંને નેમિષારણ્યના વનમાં ભૂલા પડી ગયા હતા. પછી હનુમાનજીએ દર્શન દીધા અને રસ્તો બતાવ્યો. પછી વચ્ચે પ્રેમવતી પ્રશ્ન પૂછતા કે હનુમાનજી વૈકુંઠમાં કેમ ન ગયા અને ધરતી ઉપર જ કેમ રહ્યા, ત્યારે ધર્મદેવ સરસ મજાની રામાયણની વાત કરતા હતા. આવી રીતે પતિ પત્ની પ્રશ્ન ઉત્તર દ્વારા સત્સંગ કરતા કરતા રસ્તા ઉપર ચાલ્યા તો ખબર ન રહી ક્યારે પંથ કપાઈ ગયો ને અયોધ્યા આવી ગયું. બાતન સે કટે પંથ. રસ્તે બે જણા આયેલા જતા હોય, સત્સંગની સારી વાતો કરતા જતા, ખબર ન રહી ક્યારે ગઢપુર આવી ગયું. કટે બેર બાતન સે. ઘણા માણસોને એવી વાત કરતા આવડે કે બે માણસને હામ હામાં વેર થયું હોય, એકબીજાનો અભાવ આવી ગયો હોય, એકબીજા બોલવા રાજી ન હોય પણ એકબીજામાં હેત થઈ જાય, એવી સરસ વાત આવડે, હંપ થઈ જાય. આ દુનિયામાં ઘણા એવા માણસ છે. જોગીદાસ કુમારને ભાવનગર નરેશને ભારે બારવટું થઈ ગયેલું હામ હામી વેર, પણ દાદા ખાચરે એવી સરસ વાતો કરી તો હંપ કરી નાખ્યો. બોલો, બાતન સે વેર કટે. ભાઈ બાતન સે દિન ઓર રાત બીત જાતી હૈ. અમુક અમુક પ્રેમી પંખીડાઓ ને એવું એકબીજામાં હેત હોય ને વાતે વળગે તો ખબર ન પડે કે ક્યારે હવાર થઈ ગયું. ભાઈ બાતન સે રાત બીત જાતી હૈ, બાતન સે ખાન પાન બાતન સે સજ્જન મિલે. હારું બોલતા આવડે તો ખાન પાન મળે. આપણી ગઈ સભામાં પેલા રાઘવાનંદ સ્વામી સરસ બોલ્યા, તે ઓલી બહેનોએ પાણી સીંચી દીધું, પાયું ને ઘોડાઈ પાઈ દીધા. પછી મીઠું મીઠું બોલે તો ખાવા પીવાનું લઈ આવેશ. મીઠું બોલતા આવડવું જોઈએ, હા બોલવું જોઈએ મીઠું બસ. હા, એક ભિખારી એક મોટા શેઠને ઘરે ગયા અને કહે છે કે બહુ તરસ લાગી છે, કાંઈક બીજું કાંઈ ન જોઈએ, થોડીક છાશ આપી દો કેશ. એટલે શેઠાણી છે તે છાશ દેવા આવ્યા, એટલે એની જોળીમાં નળિયું કાઢ્યું કે ભાઈ નળિયામાં તો કે બીજું જ મારી પાસે કાંઈ છે ને નળી, પણ નળિયામાં ઢોળાઈ ન જાય તો કે બીજું શું કરું માતાજી, એવું કરો ને બે બાજુ જરા ખીચડીના લોંદા મૂકી દો ને. સાસ વચ્ચે રહી જાય. દિન થઈને મીઠું બોલે તો ઓલ્યાને એમ થાય કઈ વાંધો નહીં, ચાલ અલે એ ભાઈ ખીચડી લાવો. ખીચડીના બે લોંધા મૂકી દીધા, વચ્ચે મૂકી છાશ, અને પછી કીધું હો કે હું અહીં તમે તમારે નહીં જમું, હું આમ બહાર જઈને જમી લઈશ. હા પેલા શેઠાણી કે પણ ઉઘાડું બહાર લઈને જાત માલિક જીવ જંતુ પડે તો કે એ મુશ્કેલી છે, પણ શું કરવું, હું તો ગરીબ માણા, એક કરો ને કામ, આના ઉપર જરાક એક રોટલી ઢાંકી દો ને. હા પછી ભાઈ રોટલો ઢાંક્યો, આમ મીઠું બોલે અને ખાન પાન મળી રહે કે ન મળી રહે. વાત ઈ છે, બાતન સે ખાન પાન મિલે ભાઈ, બાતન સે સજ્જન મિલે. જો તમને સારું જ્ઞાન ને વાત આવડતી હોય, તમારી સાથે વાતચીત કરવામાં સજ્જન જોડાઈ જાય, તમારા મિત્ર થઈ જાય. આ બધું વાતમાં રહ્યું છે. બાત કી બાત મે હેરાન હો જાત હે, ક્યારેક વાતની વાતમાં હેરાન થઈ જવાય. એક કુટુંબ હતું, એમાં એક બેન, એને બે દીકરીઓ આવેલી, ઘર આખા ને છોકરાની ઈચ્છા, એમાં હાહુ માતાને તો એટલી બધી ઈચ્છા કે દીકરો જ લાવ. ત્રીજી વારે એની હાહુએ કહી દીધો વાત વાતમાં કે દીકરી ન જ આવવી જોઈએ. જો બાતન કી બાત મેં હેરાન હો જાત હે, સાંભળ્યું ને વહુ, આ ત્રીજી વખત દીકરી ન જ આવવી જોઈએ. એટલે વહુએ કહ્યું કે બા દીકરી જ છે, પણ હું ગર્ભપાત કરવાની નથી. ત્યાં તો તરત જ સાસુએ એના દીકરાને બોલાવ્યો, આ તારી વહુ વાયડાઈ કરેશ, સાંભળ મારે દીકરો જોઈએ, આ વખતે દીકરી આવી તો તમારી ખેર નથી. આવું થયું. આ વાતની છોકરાએ જાણ એની પત્નીને કરી કે બાની ઈચ્છા છે દીકરો જ જોઈએ. સમજી ગઈ ને? સમજી ગઈ. રાતે ગળાફો ખાઈને મરી ગઈ, પ્રેગ્નન્ટ હતી તોય. લ્યો બાતન કી બાત મેં હેરાન હો જાત હે. ખબર નહી આજકાલ બધી હાહુઓ ને છોકરો જોઈ લ્યો, કઠણાઈની વાત છે. હું તમને સવાલ પૂછું કે છોકરો લાવવો કે છોકરી લાવવી એ દીકરાની વહુના કે દીકરાના હાથમાં ખરું? તો આ સમજતા કેમ ન હોય? એ સમજતા કેમ ન હોય કે એ કેવી રીતે બિચારા, એ તો ભગવાનના હાથની વાત છે, શું આપવું, કેમ એની માથે જુલમ કરાય, સાથી કરાય, એનું પાપ ન લાગે, એવો સંકલ્પ કેમ કરાય, કે એને તો કોઈ વાતે કેમ કરાય. પણ આ દુનિયામાં અજ્ઞાની અને અધર્મી ને નફટ માણસોનો પાર નથી, એ કોઈ વાત સમજવા તૈયાર નથી. પછી હેરાન થાય બરાબર ને, બાતન સે દેવી દેવ પ્રસન્ન હો જાત હે. જો હારી વાત કરતા આવડે તો દેવ દેવી પ્રસન્ન થઈ જાય. બ્રહ્માનંદ સ્વામી મૂળીમાં મંદિર બાંધતા હતા અને પાણીનું ઠેકાણું પડ્યું નહીં, પછી એક રાતે મહારાજને માંડ્યા કેવા કે આ મને મોકલ્યો છે ને મંદિર બાંધવાનું કીધું છે ને, પણ તમે તો ક્યાં વૈયા ગયા છો, આ મારે પાણી નહીં પથ્થર નહીં કેવી રીતે મંદિર બાંધવું. તે મહારાજ ખુશ થઈ ગયા વાત સાંભળીને, દર્શન દીધા. જો હારી સ્તુતિ કરતા આવડે તો ભગવાન દેવ દેવી પ્રસન્ન હો જાત હે. બાતન કી બાત વો તો કિતની સોહાત હે. જો હારી વાત કરતા આવડે તો બહુ શોભે. અમુક ભાઈ ભાઈને બહુ સરસ વાત કરતા આવડે, એવો એનો સરસ સ્વભાવ હોય, એવી મીઠી વાણી બોલે, એની એવી મીઠી વાણી હોય કે બધા જ ભાઈ બહેનો ને ગમે, બોલો બધા રાજી થઈ જાય એની વાત સાંભળવા, હું તલપાપડ રહે. અમુકને એવું સરસ ભાષણ કરતા આવડે કે એનું નામ આવે કે ફલાણા ભાઈ ભાષણ કરશે ત્યાં તો તાળીઓની ગડગડાટ બોલે, અને અમુકનું નામ આવે તો માણસો એમ કે ગાલો બાથરૂમ પાણી જેવી એનું પતે ત્યાં હારો ગમે એવું ભળશે હે. અને અમુકની તો વાત કોઈ નહીં કંટાળો ચડે નહીં, અને કોઈને જો કાંઈ તકલીફ હોય તો અમુક માણસને એવી ટેવ હોય કે બહુ ધ્યાનથી એનું દુઃખ બધું સાંભળે, બોલો, અને તમે છે ને સાંભળો ત્યાંનું અડધું ઓછું થઈ જાય. બધાને મીઠા વેણ બોલીને મદદ કરે, પ્રેમ હુંફ આપે, સુખ થાય એવી વાણી બોલે, એની વાણી સાંભળીને બધાનું હૈયું ઠરે. આવા મીઠા બોલા ભાઈ બહેનો, એવા એવા વેણ બોલીને ઓલ્યાનું હૈયું સુખથી ભરી દે ભાઈ. આવા વાણી વિવેકથી તે સૌના દિલ જીતી શકે છે. માટે આપણે પણ આવું મીઠું બોલતા વાણી વિવેકથી શીખવું. કવિ કહે, કાલિદાસ સુનો બિહારી લાલ, બાત કરી જાને વો તો બાત કી કમાલ હે. અમુક માણસ તો અવળી વાત નહીં એવી હવળી કરી નાખે. બોલો, આપણા સીએમ નરેન્દ્રભાઈ મોદીની વાત હું ગઈ સભામાં કરવાનો હતો, પણ આ સભામાં કહી દઉં. કોઈ ભાઈએ એમને વાંદરો કહ્યા, હો, પણ એમણે એમના ભાષણમાં ઉત્તર આપતા કહ્યું કે મને વાંદરો કહેનાર ભાઈએ વિચાર કરવો જોઈએ, એને એક વાર રામાયણનો અભ્યાસ કરવો જોઈએ. જો એને રામાયણનો અભ્યાસ કર્યો હોત તો એને ખ્યાલ આવે કે વાંદરાની શું તાકાત છે, પૂરો ખ્યાલ આવત. તેણે મને વાનર કહ્યો એ પ્રમાણપત્ર હું સ્વીકારું છું. કેમ જે હનુમાનજીની સેવા ભક્તિ જગતમાં અજોડ છે અને વાનર રૂપી હું આજે ગુજરાતની સેવામાં મુકાણો છું. 6 કરોડ ગુજરાતી મારા માટે રામના સ્વરૂપ છે. હું વાનર બનીને એમની અવિરત સેવા કરીશ. કમાલ કરી નાખી. હવે જેને એમને વાંદરો કીધો છે એનું મોઢું તો એડિયું પીધે જેવું થઈ ગયું હોય ને. વાત હવળી લઈ લીધી ભાઈ, અને આવી રીતની વાત કરી ત્યાં તો ભાઈ લોકોમાં આનંદ આનંદ થઈ ગયો. વાત કરતા આવડે થાય ને ભાઈ. એવી જ રીતે કોઈ ભાઈએ નરેન્દ્રભાઈને ઉંદર કીધેલા, હા, એ વાત એમણે સ્વીકારી લીધી હો, અને વાતમાં કીધું મહેરબાન, તમે ઉંદરના મહિમાને જાણતા નથી. ઉંદર તો વિઘ્નહર્તા ગણેશજીનું વાહન છે. મને ગર્વ છે કે મારી પીઠ ઉપર વિઘ્નહર્તા ગણેશ બિરાજ છે, તેથી જ ગુજરાતમાં કોઈ વિઘ્ન નહીં આવી શકે. આમ આપણા સીએમ નરેન્દ્રભાઈ મોદીની વાણી અજબની છે, એનો વિવેક ગજબનો છે. એથી તો એવો લોકચાહના પામીને વિશ્વ વ્યાપી બન્યા છે. આજે બધા જ લોકો એમના વખાણ કરે છે. તુલસી મીઠે બચન સે સુખ ઉપજત ચહુ કોર, યહી વશીકરણ મંત્ર હે તજીએ બચન કઠોર. તુલસી મીઠે બચન સે સુખ ઉપજત ચહુ કોર, યહી વશીકરણ મંત્ર હે તજીએ બચન કઠોર. સ્વામિનારાયણ ભગવાનને બોલતા બહુ સરસ આવડતું. હજારો લોકો ભગવાન સ્વામિનારાયણની વાત સાંભળીને એમની પાછળ પાછળ વશ થઈને ફરતા હો ભાઈ, અને સ્વામિનારાયણ જેમ કે એમ કરતા. એકવાર મહારાજ ગાંફ ગામ ગયેલા, પાદરમાં ઘોડા પાતા હતા ને, ત્યાં તો ગોવિંદ પટેલ બળદ પાવા આવેલા, ગાંફ ગામના ગોવિંદ પટેલ. મહારાજને વાળી ગયા એટલે જઈને પગે લાગે, ઓહો મહારાજ તમે ક્યારે પધાર્યા? મહારાજ કે ભાઈ અમારે આગળ જવું તો કે નો હાલે, આજ તો મારા મહેમાન થાવ, પધારો ઘરે મહારાજ. એટલે મહારાજ એને ઘરે ગયા. એટલે મહારાજને સખાના ઘોડાને ગમાડે બંધાવ્યા, ઘાસ નખાવ્યું, મહારાજને માટે ઢોલિયો ઢાળ્યો, ઉપર ગોદડું પાથર્યું. પછી મહારાજ ઢોલિયામાં બેઠા એટલે ગોવિંદ પટેલ ઘરમાં જઈને ઘરવાળીને કે, અલી એ મહારાજ પધાર્યા છે માટે લાપસી કર. તા કે હું કેશ માર રોયા, મહારાજને ક્યાંથી લઈને આવ્યો? બાઈ ખીજમાં ઊભી થઈ, હાથમાં લાકડીનો ડંડીકો લઈને વાહે દોડી અને કહ્યું કે મારા પીટ્યા, તું તો નવરો છો, તે રોજ ઉઠીને આવા નાવા કોકને લઈને આવીશ, કે હું નવરી છું બધાનું રાંધવા કૂટવા લાપસા કરવા. ગોવિંદ પટેલ તો ડંડીકો ભાળીને ભાગ્યા. ફળિયામાં આવીને મહારાજને ઢોલીએ બેસી ગયા. મહારાજ જય દયાળુ પ્રભુ. આ બધી રગજગ સાંભળીને મહારાજ કે, પટેલ શું થયું? કઈ નહીં મહારાજ, કઈ નહીં, કઈ નહીં. આ દેખારો આ ઘરનું માણસ જરા કલોગું છે, કે લાગી નું આવે એવું મેળ વગી કલોગું છે. પછી મહારાજ પોતે ઢોલિયેથી ઉઠ્યા અને ઘરમાં પધાર્યા અને બોલ્યા, અહો લે, તમે તો કેશવ પટેલની દીકરી. કેશવ પટેલની દીકરી તે અમારી દીકરી. કેશવ પટેલના બાપા રાઘવ પટેલ, એના બાપા મેપા બાપા, એના બાપા જાદુજીભાઈ, એના બાપા સૌજીભાઈ, બધા ડાયા અને પરંપરાના ખાનદાન. એના તમે દીકરી, ત્યાં તો ભાઈ ને એમ થઈ ગયું, ઓહો મારા બાપ પધાર્યા, હો તરત ઉભી થઈ પગે લાગી, આવો આવો મહારાજ, તમે તો મારા બાપ મારે ઘેરે આવ્યા અને મારો પીટો તમારી આગળ મારું વાંકું બોલ્યો કે ઘરનું માણા કલોગું છે. એના મનમાં સમજે હું મહારાજ કે તમે તો ઉદાર દિલના છે, કંઈક ને માફ કર્યા, અને એકને ન કરો, હા તમે કહો છો જવા દઉં છું. અલી ક્યાં ગઈ ફલાણી, આપણે બે ચાર બાયું ભેગી થાવ, મારો બાપ પધાર્યા છે, સરસ મજાની રસોઈ કરીએ. બોલો રસોઈ કરી, લાપસી દાળ ભાત ને શાક, અને મહારાજને જમાડ્યા, પાર્ષદોને જમાડ્યા, અને પટારા ઉઘાડ્યા, અને અંદરથી નવા હારા ગોદડા ને ગાડલા ને ઓશિકા કાઢ્યા, અને મહારાજ માટે અને સખા માટે પાથરી આપ્યા. અને ત્યાં મહારાજ રાત્રી આવો, અને પેલી ડોશીએ ગામમાંથી વાણંદ બોલાવ્યા, ચાકરી કરાવી કે મોંઘા મહેમાન આવ્યા છે, બધા પગ દાબો. એટલે વાણંદે પછી મહારાજના સખાઓના પગ દાબ્યા. મહારાજ કહે છે, કેમ ગોવિંદ પટેલ? અરે મહારાજ, આ તો તમે હરખું કર્યું, મંદિર તો દંડિકા વાળી થાત. પછી ભગવાન સ્વામિનારાયણ હવારે હાલતા થયા ત્યારે બાઈ બોલી, મહારાજ જમ્યા વગર ચાલવા નહીં દઉં. ત્યારે મહારાજ કે, બાપ દીકરી અમારાથી રોકાવાય એમ નથી હો. પછી બાઈ બોલી કે, હે મહારાજ જ્યારે અહીંયા પધારો ત્યારે મારે ઘરે પધારજો. મહારાજ કે, બહુ સારું, એમ કઈ નીકળ્યા. મહારાજને એવું બોલતા આવડે તે લાપસીના આંધણ મુકાણા, અને ગોવિંદ પટેલને શાંતિ થઈ. બોલો આ બધો વાણીનો પ્રતાપ છે. બે ભાઈઓએ બાજુ બાજુમાં દુકાન નાખી, એક જ હરખી દુકાન, એક જ વસ્તુની દુકાન, પણ એકની દુકાન ધમધોકાર હાલે ને એકની દુકાનમાં કાગડોય ફરકે નહીં. એક દિવસ પેલા ભાઈએ પૂછ્યું કે, લે એ આ તારી દુકાન બહુ હાલે છે, ગ્રાહકો બહુ આવે છે, ને માળું મારી દુકાનમાં કોઈ આવતું નથી, એનું કારણ શું હોય? લ્યા તમે કેવો માલ લાવો છો ને કેમ ભાવે આપો છો? તો કે તું લાવી એ જ ભાવ, એ ખરખી દુકાન. તો તારી કેમ બહુ હાલે છે? તો કે હું ગ્રાહકો સાથે વિવેકભરી વાણીથી વાત કરું છું, આ વાણીનો પ્રતાપ છે, મારી દુકાન હાલે છે. તો કે મારી દુકાન નથી હાલતી? તો કે એ વાણીનો જ પ્રતાપ છે. શેન વાણીનો પ્રતાપ? શીખવા જેવું છે. ચંદ્રના કિરણો શીતળ છે, પરંતુ એનાથી વધુ શીતળ શું છે ખબર છે? પરંતુ જેનામાં પ્રેમ છે, વિદ્યા છે, ઔદાર્ય છે, એના શબ્દો છે ને એ ચંદ્રના કિરણો કરતા વધારે શીતળ છે. કવિત્રી અવિયારનું આ વાક્ય છે, અદભુત. માટે હૃદયમાં પ્રેમ હોય, વિદ્યા હોય, ઔદાર્ય હોય તો વાણી એવી મધુરી મીઠી શીતળ નીકળે કે ચંદ્રના કિરણો પણ એના આગળ શીતળ ન દેખાય. કોઈ સંસ્કૃત ભાષાનું સુભાષિત છે, એમાં એ વિદ્વાને એટલું બધું સરસ લખ્યું છે. એને વાણીના છ પ્રકાર કયા, અને એમાં એ વાત ભોજન સાથે જોડી દીધી, બંને બાબત એક જ. છ પ્રકારની વાણી, એ જ છ પ્રકારનું ભોજન. આશ્ચર્ય છે, જો ગણાવું તમને, તમારે લખવા એટલે લખી લે, બહુ સરસ. હિતમ, મિતમ, પ્રિયમ, સ્નિગ્ધમ, મધુરમ, પરિણામીયત, આ છ પ્રકાર. પહેલું હિતમ, મિતમ બગડો, મિતમ તગડો, પ્રિયમ ચોગડો, સ્નિગ્ધમ પાંચ મધુરમ, અને છઠ્ઠો પ્રકાર પરિણામી. પરિણામી આ છ ભેદ શેના છે? વાણીના અને ભોજનના. વાણીનો પછી ભોજનનું પહેલા સમજાવું. ભોજન કેવું જમવું જોઈએ? હિતમ, જે હિતકારી હોય, શરીરને હિત કરે એવું હોય. મિતમ, થોડું જમવું. પ્રિયમ, જે પ્રિય લાગતું હોય આપણને એ જમવું, તો વધારે સારું, મનને ગમે એવું જમો ને તો એનાથી ફાયદો વધારે. સ્નિગ્ધમ, ભોજન હાવ કોરું નહીં, હારું લોટ જેવું, થોડું ઘી અંદર હોય એ હારું. અને મધુરમ, થોડું ગળપણ હોય ને ઈ ઠીક મધુરમ એટલે. અને પરિણામી ખાધ્યા પછી અંતે જે શરીરમાં પોષણ કરતા અને સુખદાતા થાય એ પરિણામી ભોજન કહેવાય, સારું કહેવાય, અનુભવે એ સુખદાયક ગણાય. આમ છ પ્રકારનું ભોજન છે, એ જ પ્રમાણે છ પ્રકારની વાણી. પહેલું હિતમ લખ્યું છે ને, જુઓ જે વાણી પોતાનું ને બીજાનું હિત કરે એને હિતકર વાણી હિતમ કહેવાય. પછી મિતમ બોલો ખરા પણ થોડું, પ્રિયમ આમાંને પ્રિય લાગે એવું બોલો, સ્નિગ્ધમ એટલે વાતમાં ભીનાશ હોવી જોઈએ, કોઈને કાંઈ કહેવું હોય તો પહેલાં થોડુંક લુબ્રિકેટિંગ કરીને પછી કહેવાય એને સ્નિગ્ધ વાણી કહેવાય. ને મધુર મીઠા મોઢે કો. અને પરિણામી જે વાણી અનુભવાત્મક હોય અને અંતે તે તમારા વર્તનમાં હોય અને સૌને સુખદાયી હોય એવી વાણીને પરિણામી વાણી કહેવાય. આમ છ પ્રકારના ટૂંકમાં ભેદ કયા, એ છ બાબત અંદર નાખવાની અને અંદરથી બહાર કાઢવાની બાબત છે. ભોજન જો લ્યો તો એ અંદર નાખવાનું છે, તમે જે અંદર નાખો તે હિતકર મિત પ્રિય સ્નિગ્ધ મધુર ને પરિણામી હોવું જોઈએ તો જ અંદર નખાય. અને તમે જે મુખમાંથી બહાર કાઢો તે પણ હિતમ મિતમ પ્રિયમ સ્નિગ્ધમ મધુરમ પરિણામી પરિણામી હોવું જોઈએ. ગમે એવું મોઢામાં નખાય નહીં અને ગમે એવું મોઢામાંથી કઢાય નહીં. જે મોઢામાં નાખવું હોય આ છ પ્રકારનું હોવું જોઈએ, અને જે મોઢામાંથી કાઢો એ પણ આ છ પ્રકારનું હોવું જોઈએ. હવે થોડીક વિશેષ વ્યાખ્યા કરું. પહેલું હિતમ, હિતમ એટલે હિતકારી વચન, સૌના માટે હિતકારી હોવું જોઈએ. કેવળ પોતાનું હિતકર હોય એવું જ બોલો તો એ કાંઈ હિત વચન ન કહેવાય, એ સ્વાર્થ વચન કહેવાય. એક ભાઈએ દવાની દુકાન કરેલી, ત્યાં બોર્ડ લખેલું, ફાયદો ન થાય પૈસા પાછા. જે કોઈ ગ્રાહક દવા લેવા આવે ને તો કે લઈ જાઓ, ફાયદો ન થાય પૈસા પાછા. એક ખેડૂત બિચારો દવા લઈ ગયેલો, ફાયદો ન થયો પાછો આવ્યો કે ભાઈ ફાયદો નથી થતો, આ લ્યો પાછા. તો કેમ, તો કઈ બોર્ડ લખ્યું છે ને તમે, અને તમે મોઢે કીધું હતું ફાયદો ન થાય પૈસા પાછા. તો કે ભાઈ ફાયદો થયો છે ને, થયો છે મને, થયો છે ને, ફાયદો ન થાય પૈસા પાછા કોણ કે નથી થયો, થયો જ છે. આ હિતકારી વચન ન કહેવાય, આ સ્વાર્થી વચન કહેવાય. માટે જ્યારે બોલીએ ત્યારે આપણું અને બીજાનું બધાનું હિત થાય એવું જે બોલવું તે હિતકારી વચન કહેવાય. ખ્યાલ આવી ગયો? ક્યારેય નકામું બોલવું નહીં, ક્યારેય ખોટું વેણ બોલશો નહીં, ખોટી ચર્ચામાં ભાગ લેશો નહીં, મિથ્યા વાત કરશો નહીં. મિથ્યા ચર્ચામાં ભાગ લેવાથી અંતરમાં હલકટતા ઘૂંસવા પામે છે અને મનની શક્તિ ઘટે છે. માટે તોળી તોળીને બોલવાની ટેવ પાડો. સ્વામી પ્રણવાનંદજી આમ કહે છે, નિસ્વાર્થ ભાવે કેવળ હામાના કલ્યાણ માટે કહે તે હિતકારી વચન છે. ભાઈ બ્રહ્માંડમાં ભગવાન સ્વામિનારાયણ જેવા હિતકારી કોઈ થયા નથી. એમણે જે હિતકારી વાતો કરી છે એ તો અજબ ગજબની છે. એનાથી તો આખો હરિચરિતામાં સાગર હિલોળે ચડ્યો છે, એવી હિતકારી વાતો છે મહારાજની. જોવાનું સ્વામિનારાયણ ભગવાન એકવાર સારંગપુરથી ચાલ્યા ને ગામ કુંડળ આવ્યા અને કુંડળમાં અમરાપટગરના દરબારમાં બિરાજમાન થયા ને મહારાજ વતનામત બોલ્યા. અને બીજે દિવસે ગામ કુંડળથી ચાલ્યા અને સારંગપુર જતા વચ્ચે ખાંભડા ગયા ને પાદરમાં ઢોલિયો ઢાળી દીધો અને ગામના બધા માણસ આવ્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણે જે વાત કરી હિતકારી, કે આ જગતમાં જે અધર્મી છે, જુગારી છે, વિભિચારી છે, દારૂડિયા છે, એનો પોતાના કુટુંબીઓ અને બીજા કોઈ વિશ્વાસ કરતા નથી ને એને પૈસા જોતા હોય તો કોઈ ઉછીના આપતાય નથી ને એના કામમાં કોઈ ભળતાય નથી, અને જે સારા ને સજ્જન માણસો છે એને તો પારિકાને પોતાના બધા જ સાથ આપે, પૈસા આપે, માટે પોતાનું જીવન ધર્મવાળું બનાવવું. આવી ભગવાનની હિતકારી વાણી સાંભળીને કેટલાક લોકો સત્સંગી થયા. વાંચ્યું છે ને તમે, આ જો સાથી થયા ભાઈ, મહારાજની એવી હિતકર વાણી સાંભળીને સત્સંગી થયા. ત્યાં કઈ મહારાજે સમાધિ નહોતી કરાવી, પરચો નહોતો દેખાડ્યો, માત્ર વાણીનો પ્રતાપ જ હતો કે એને સાંભળીને બધા હરિભગત થયા. એમ ભગવાન સ્વામિનારાયણની વાણીમાં એટલું જોરદાર દૈવત હતું કે એમ જે મહારાજ સદાય સાચું બોલતા, પરહિત માટે બોલતા, અને એવું સદવચન અંતે કદી અપ્રિય બનતું નથી એમ ગાંધીજીએ કીધું. દીનાનાથ ભટ્ટ ભગવાન સ્વામિનારાયણને દર્શને આવ્યા ત્યારે મહારાજે કહ્યું કે આવો આવો ભટ્ટ, અમે સાંભળ્યું છે કે તમને આખું ભાગવત કંઠે, એટલે કે 18,000 શ્લોક કંઠસ્થ છે. તો કા ત્યારે ભગવાન કહે છે કે દીનાનાથ ભટ્ટ એક પ્રશ્ન પૂછું. તો કે પૂછો ને મહારાજ. તો કે 18,000 શ્લોક તમે કંઠે કર્યા છે, એમાં તમારા કલ્યાણના કેટલા? આનો ઉત્તર મહાવિદ્વાન દીનાનાથ ભટ્ટને નહોતો આવડ્યો. હાથ જોડ્યા કે મહારાજ એ મને ખબર ન પડી. ત્યારે મહારાજ કે 18,000 માંથી તમારા કલ્યાણના માટે 2 જ શ્લોક છે, કહેતા હોત બતાવું. તો કે બોલો. પછી મહારાજે કીધું એક પ્રસંગ મજરમ પાસ, અને બીજો યસ્યાત્મ બુદ્ધિ કૃણુપેતિ ધાતુ કે, આ 2 શ્લોક તમારા કલ્યાણના છે. કે જેને પોતાના દેહના સંબંધી જેવું હેત સાધુમાં છે એ માણસનું કલ્યાણ થઈ જાય છે. આ પહેલા શ્લોકનો અર્થ. બીજા શ્લોકનો અર્થ એ કે જેને પાણીમાં તીર્થ બુદ્ધિ છે, મૂર્તિમાં ભગવદ્ બુદ્ધિ છે, ખ્યાલ આવ્યો, સંબંધીમાં મમત્વ બુદ્ધિ છે, અને વાત પિત્ત કફથી ભરેલું આ જે શરીર એમાં આત્મબુદ્ધિ છે, એવી તીર્થ બુદ્ધિ, પૂજ્ય બુદ્ધિ, આત્મબુદ્ધિ અને મમત્વ બુદ્ધિ સાધુમાં જેને થઈ નથી એ જ ગધેડો ને બળીધો છે. આ બીજો શ્લોક. એ ભટ્ટજી, આ 2 શ્લોક જ 18,000 માં તમારું કલ્યાણ કરનારા છે. આ 2 શ્લોક, અને એ 2 શ્લોકમાં ભગવાનના મોટા સારા સાધુના દાસ થવું એવું સૂચિત કર્યું છે, અને એ જ આપણા કલ્યાણનું કારણ છે એમ સ્પષ્ટ કહી દીધું. પણ આવું હિતકર વચન કોણ બોલે ભાઈ? કનૈયાલાલ મુનશી એવું કહેતા હતા કે મધુર લાગે એવા વચનો કહેનારા તો ઘણા હોય ભાઈ, મીઠું મીઠું બોલનારાની કોઈ તાજ નથી, પરંતુ હિતકર વચનો તો વડીલો હોય તે કહે, ગુરુજનો કહે, સત્પુરુષો જ કહી શકે છે. સ્વામિનારાયણ ભગવાન હિતકર વચન કહેતા હતા, કેવળ મીઠું મીઠું માખણ નતા ચોપડતા. માટે હિતકર બોલવું અને હિતકર ખાવું, પછી થોડો હવાદ ઓછો હોય તોય પણ જે શરીરને હિત કરતું હોય એ જ ખાવું, અને હિત કરે એવું જ બોલવું. ખ્યાલ આવી ગયો? હવે બીજું શું લખ્યું તમે? મિતમ લખ્યું છે કે નહીં? બગડો કરીને મિતમ. અતિ ખાવું રોગનું મૂળ છે, અતિ બોલવું દુઃખનું મૂળ છે. મિત એટલે કે માપનું બોલવું ને માપનું ખાવું, માપનું કાઢવું ને માપનું નાખવું. ખ્યાલ આવી ગયો? બહુ ન બોલું. એક પત્નીએ એના પતિને પૂછ્યું કે મારી વાણી કેવી, બોલો ને મારી વાણી કેવી? એટલે એના પતિએ કીધું, રેડિયા ઉપર મૂકવા જેવી. પત્ની ખુશ થઈ ગઈ, હા મારી વાણી રેડિયા ઉપર મૂકવા જેવી. ને પછી ધીમે રહીને પૂછ્યું, તમે કેમ કીધું મારી વાણી રેડિયા ઉપર મૂકવા જેવી? તો કે એટલા માટે બંધ કરવો હોય ત્યારે થાય રેડિયો, તો આખો દી બંધ જ થતી નથી. મિતમ બોલવું ખરું, પણ આખો દી લેવી લેવી ન કરવું, થોડું બોલવું તો લોકોને ગમે. જો ને આ ભાષણ કરવા ઉભા થાય ને પછી લાંબુ ભાષણ કરે તો કેવો કંટાળો ચડે, અને થોડુંક શોર્ટમાં બોલીને બેસી જાય તો બધા તાળીઓ કેવી સરસ પાડે છે એ તાળીઓ, અને લાંબુ ભાષણ કરે ને બંધ ન થાય ને માણસ તાળીઓ પાડવા માંડે એ તાળીઓ. આનંદ કે પરમાનદા, તાળી તાળીમાં ફેર, એક તાળી આનંદની ને એક દુઃખની, કાળો કેર. આનંદ કે પરમાનદા, એક બિહાડી દેવાની ને એક ઉત્સાહ ચડાવવાની, તાળીઓ જોઈ ભાઈ નહી આવું છે. માટે મિતમ બોલો, મિત બોલવું ને મિત જમવું. જો ને શતાનંદ સ્વામીએ સર્વ મંગલ સ્તોત્ર લખ્યું, એમાં 210મો મંત્ર શું લખ્યો ખબર છે? ઓમ અલ્પ ભાષણાય નમઃ. સ્વામિનારાયણ ભગવાન માટે લખ્યું. સ્વામિનારાયણ ભગવાન બહુ થોડું બોલતા, અલ્પ ભાષણ કરતા, સમજાણું? માટે બહુ લાંબુ ભાષણ કરવું નહીં, બોલવું નહીં. ભાષણમ ભષણમ મતઃ, એમ વાત છે. પણ એક વાત, સ્વામિનારાયણ ભગવાન થોડું બોલતા પણ
અસર બહુ થતી હોય, જબ્બર અસર કરે જબ્બર.
એકવાર કચ્છના ભક્તો સમયો કરીને પોતાને ગામ જતા ને મહારાજની રજા લેવા આવ્યા, મહારાજને પગે લાગ્યા, દંડવટ કર્યા, અને પછી મહારાજને કે મહારાજ હવે અમે નીકળીએ છીએ, સમયો પૂરો થઈ ગયો, અમારે ઉપર દયા દ્રષ્ટિ રાખજો. ત્યારે મહારાજ એવું બોલે કે હા નીકળો હરિભક્તો, વાંધો નહીં, તમે અમારા ઉપર દયા દ્રષ્ટિ રાખજો. હરિભક્ત કે હા હા, જેસ્વામીની કઈ હાલતા થયા, એ બે ત્રણ ગૌ વૈયા ગયા, પછી વાત કરતા હતા, બધું સંભાળતા હતા, એમાં આ વાક્ય સાંભળી આવ્યું કે મહારાજે આપણને દયા રાખવાનું કીધું, એનો સમજાણું એટલે તારું શું કેવું હતા કે હા એવું બોલ્યા તા, મેં સાંભળ્યું હતું તે તો મેં સાંભળ્યું હતું, હા ભલે એનો શું અર્થ થાય તો ખબર નહીં. તો કે આપણે તો ભગત છીએ, ભગવાનને કહીએ કે અમારા ઉપર દયા દ્રષ્ટિ રાખજો, પણ ભગવાન આપણને એમ કે અમારા ઉપર દયા દ્રષ્ટિ રાખજો, એ તો કાંઈક હાલું હશે હોય, એમાં હોય જ, ભગવાન બોલે એમ જ બહુ હોય. તો કે હાલે પાછા પૂછીએ વીએ, એ તેણી ગૌથી પાછા આવ્યા, મહારાજને દંડવટ ફરીને કર્યા ને પૂછ્યું કે મહારાજ અમને મૂંઝવણી થઈ તે આવ્યા હું, કે તમે અમને કેમ એમ કીધું કે દયા દ્રષ્ટિ રાખજો. ત્યારે મહારાજે એમ કીધું કે જો આ તમારો હાડા ત્રણ હાથનો દેહ, અને એમાં મારે રહેવાનું ઘર 1.5 ઇંચનું છે હૃદય, તમે જો હૃદય ચોખ્ખું નહીં રાખો તો હું તમારા હૃદયમાં રહી નહીં શકું, માટે મારે સુખે તમારા હૃદયમાં રહેવાય એવી દયા દ્રષ્ટિ રાખજો. ને ભૂંડા ઘાટ ન કરતા, કે લહણ ડુંગળીની ગંજ ન નાખતા, બીડી ફૂકીને હવા ન નાખતા, અંદર ધુમાડો, એમ મેં કીધું એવી દયા મારા ઉપર રાખજો. તકે હવે સમજાણું, ભલે ભલે જય સ્વામિનારાયણ, એમ કહીને કચ્છનો સંગ ગયો કે આમ મારા દયા રાખવાનું કેસ. એક જ શબ્દ હતો પણ તેણી ગાવથી પાછા ખેંચી લાવ્યા સંઘને, એવી તાકાત હતી મહારાજની વાતમાં, અસર બહુ થતી. અને થોડું બોલે એની અસર બહુ થાય, બહુ લાંબુ બોલે ને એનો પછી કંટાળો બહુ થાય. સાંભળ્યો, માનવીકો તોલ એના બોલથી થાય છે ભાઈ, માટે માપે બોલવું. હવે કયો શબ્દ આવ્યો? પ્રિયમ. શું? પ્રિય કહેતા સાંભળનારાને પ્રિય લાગે એવું અવસર જોઈને બોલવું. પ્રિય કહેતા સાંભળનારાને પ્રિય લાગે અને ગમે એવું અવસર જોઈને બોલવું. એ હિતકારી થોડું અને પ્રિય લાગે એવું બોલવું એને પ્રિય કહેવાય. જેની વાણીમાં સભ્યતા, તેના જીવનમાં ભવ્યતા આવે આવે ને આવે. માટે વાણીમાં સભ્યતા રાખવી તો ભવ્યતા આવે. અને કહ્યું ને, પાણીની જેમ વાણી ન વાપરવી, પરંતુ દૂધની જેમ કે ઘીની જેમ વાપરવી. વ્યક્તિના ગમે એટલા ભભકાદાર વસ્ત્રો હોય, મેકઅપ બેકઅપ શણગાર વણગાર અપ ટુ ટેટ, પરંતુ જો તેની વાણી અસરકારી ન હોય અને મીઠાશ ભરેલી ન હોય તો એનું વ્યક્તિત્વ ખંડિત કહેવાય. કર્કશ અવાજથી ઘાંટા પાડીને બોલનાર વ્યક્તિ પોતાનું વ્યક્તિત્વ ગુમાવે છે. વાણી દ્વારા વ્યક્તિની બુદ્ધિ, જ્ઞાન અને ચારિત્ર્યની ખબર પડે છે. હમણાં આપણે ફાધર વાલેસનું જે ઊંડાણપૂર્વક વાંચ્યું, એ માટે શું બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું તેનો ખ્યાલ હોવો જોઈએ. એમ કોઈ રોહિત પટેલે વાત કરી. હવે ચોથા નંબરે સ્નિગ્ધમ, કેવું બોલવું જોઈએ અને કેવું ખાવું જોઈએ. હા, હાવ કોરું ન ખાવું, કબજિયાત થઈ જાય એમ, હાવ કોરું બોલવું નહીં, કેમ જે હામાન કબજિયાત થઈ જાય. સ્નિગ્ધ બોલવું એટલે કે સીધું ન કહેતા પહેલા થોડું લુબ્રિકેટિંગ કર્યા પછી કહેવું, એને સ્નિગ્ધ બોલ્યા કહેવાય. ઘણા બાપાઓ એના છોકરાને સીધું માંડે વઢવા, એટલે આ ભણજે ડોબા ભણજે, હા સીધું, એ ડોબા ભણજે, આ ડોબો આવ્યો, કાંઈ વાંચવા નહીં બે, જોજો ડોબો હમણાં ક્રિકેટ રમવા ઉપડી જાય, કાં તો ડોબો વિડીયો ગેમમાં, કાં તો ડોબો હમણાં મોબાઈલ લઈને કોકને SMS કરવા સોટી પડશે, એ ડોબા કાંઈક ભણજે. હવે મને કહો, આ છોકરો એના બાપનું માને ખરો? આમ હાવ કોરે કોરું વઢાય. માટે વાણીમાં સ્નિગ્ધપણું હોવું જોઈએ, ચિકાશ હોવી જોઈએ. એક ફેક્ટરીના માલિક હતા, એની ફેક્ટરી જોખમી હતી, એમાં કોઈ સિગરેટ પીવે ને જો કાંઈક અડી જાય, અગ્નિ થાય તો બધા મરી જાય. એટલે એની ફેક્ટરીમાં બોર્ડ માર્યું હતું કે અહીંયા કોઈએ ધૂમ્રપાન કરવું નહીં, ધૂમ્રપાન કરવાની સખત મનાઈ છે. તો પણ કેટલાક કર્મચારીઓ મજૂરો એ બોર્ડની હેઠે જ બીડી ઉભીતા, શેઠે આ ભાળ્યું, શેઠ જોઈ ગયા. એટલે શેઠના મનમાં એમ થયું કે માળા આ બોર્ડને ગણતા નથી, વાત માનતા નથી. શેઠે બે ત્રણ બિસ્ટોલના પાકીટ લીધા. કેવી રીતે માણસને સમજાવાય ને કહેવાય એની અદભુત રીત છે. બોલે આ બાપા હમણે છોકરાને સમજાવતા એમ નહીં. બે ત્રણ બાકીટ લીધા બિસ્ટોલના અને પછી મજૂર પાસે ગયા અને વિનમ્ર ભાવે કહ્યું કે ભાઈઓ, ઉપર બોર્ડ છે, અહીંયા બીડી પીવાની સખત મનાઈ છે, તમ તમારે બિસ્ટોલ પીવો, લ્યો બીડી નહીં, આ 30 છાપમાં હું આ લ્યો બિસ્ટોલ, પ્રેમથી પીવો, પણ થોડા દૂર જઈને પીવો તો આપણે બધા સલામત. આમાં જો તિખારો લાગી જાય તો તમને ખબર છે આપણા બધાનું મોત થાય. તમ તમારે પીવો, પણ થોડાક દૂર જઈને પીવો ભાઈ. અને ભાઈઓ, આ વ્યસન જો છોડી દો તો તમને કેટલો ફાયદો થાય એનું કોઈ માપ નથી. તમે આજીવન સુખી રહી શકો. શેઠની આવી વિનયવાળી વાણી સાંભળી મજૂરો ખુશ થઈ ગયા. પછી એમણે ત્યાં બીડી પીવાનું બંધ કર્યું અને કેટલાક મજૂરોએ તો વ્યસન નહીં કરવાના નિયમ લીધા અને આજીવન સુખી થયા. બોલો, કહેતા આવડ્યું તો થયું કે ન થયું? બોલા બાપા શું કહેતા ને છોકરાને? એ ડોબા, ભણજે ભણજે. ભૂલ બતાવવામાં તમારા અધિકાર કે અહમનો રૂવાબ ન ભેળવો. કોઈની ભૂલ બતાવો ને ત્યારે તમારા અધિકારનો કે અહમનો રૂવાબ ભેળવશો નહીં. રોબ ભેળવા વગર ભૂલ પ્રેમથી બતાવો. હ જો, અને વાણન દાઢી કરતા પહેલા હાબુ લગાડે, પેલા કૂણું પાડી દે અને પછી હરોડી નાખે તો વાંધો નથી. એમ કોઈને તમારે કાંઈ કહેવું હોય તો પહેલા તમે એના પ્રશંસાના બે શબ્દ કહો અને પછી કોને, પછી મૂંડો તમે તમારે, પણ પહેલા જરા હાબુ સોપડીને આમાં ફર્સ્ટ ક્લાસ કરી દો. સીધે સીધું નો હજાયો લઈને હોરવા મંડાય. હો ભાઈ, વાણન દાઢી કરતા પહેલા હાબુ લગાડીને નરમ કરે છે. એ જ રીતે કોઈની ભૂલ બતાવતા પહેલા તેના સારા કાર્યની થોડી પ્રશંસા કરો અને કદર કરી પછી કહો તો તરત જાદુઈ અસર કરશે. હો ભાઈ, જાદુઈ અસર થાય. સીધે સીધું ન કહેવાય. એક ભાઈ જમવા બેઠા, શાક ચાખીને કે ક્યાં ગયેલી? તો શું છે? પોદળા જેવું શાક કર્યું, પોદળા જેવું. તે રામ સીધો સલાહ નો ધોધ છોડ્યો ભાઈ. હવે આમ સીધું કઈ લુબ્રિકેટિંગ કર્યા વગરનું પોદળા જેવું તે શાક કર્યું છે એમ કીધું છે. પત્ની નહીં કઈ અહમ ન હોય એટલે ઈ બોલી, અરર, તમે બહાર જઈને કેવું કેવું ચાખ્યાવો છો? એટલે આ કે કેમ તો પોદળા જેવું છે, પોદળો ખાધ્યા વગર કેમ ખબર પડે? આવો કટાક્ષ કર્યો એના પતિને. હો, અને આ તો પતિ દેવ કહેવાય ભાઈ, અહમનું સાક્ષાત સ્વરૂપ. આમ એની પત્ની એની ઉડાડે એટલે એ કઈ ખમે? હે, ખીજાણો મારી. આ બધું શેમ જ થયું ભાઈ? બોલો, વાણીમાંથી. શાક મોડું થયું તો બરાબર છે, બગડ્યું તું, પણ એને ધીમે રહીને કીધું હોત કે શાક જરા સારું કરો, આમાં બરાબર નથી, કાંઈ વાંધો ન આવત. પણ સીધી ઉપમા શેની આપી? અને આને એને ઉપમા શેની આપી? હાય હાય, પોદળા કોણ ખાય, ભૂંડ. આમ હામી હામી ઉપમા દીધી, ઝઘડા થયા. તમે ક્યારેય આવા ખેલ કરો છો? અરે ખેલ ન થાય તો સંસાર કેમ કહેવાય? હે, પતિનો મગજ ગયો, પત્નીને મારી. પણ આ એવી હતી, હો, માફી બાફી ન માગી. તમારે થાય કલ્યો. વિષીના પૂછમાં ઝેર રહે, નાગના મુખમાં, ધતુરાના ફૂલમાં ઝેર હોય અને માનવીના જીભના ટેરવે ઝેર રહે છે. પત્નીએ માર ખાધો પણ માફી માગી નહીં. મારી ભૂલ થઈ, આ ત્રણ શબ્દો બોલવામાં માણસ ખૂબ ખચકાટ અનુભવે છે. તેથી જ કજિયાનો ભોગ બને છે ને, કાં તો કજિયો કાયમ બને છે, આગળ વધી જાય છે ને કોર્ટમાં ભોગી જાય છે. સાંભળ્યો? માટે કેવું બોલવાનું? સ્નિગ્ધમ. પાંચમું શું છે? મધુરમ. મધુર બોલવું અને ખાવું પણ મધુર. થોડુંક ગળપણ તો જોઈએ. કેમ બોલ્યા નહીં બાપા? એકલી ભાખરી નો મજા આવે, જરા ગોળ નું દડબું હોય તો બેને બદલે ચાર ભાખરી હાલી જાય. મધુર બોલો બાપા, મધુર જમો ને મધુર બોલો. હે તને લાગણી સભર ભાષામાં જે બોલવું એને મધુર કહેવાય. સ્વામિનારાયણ ભગવાન બહુ મધુર બોલતા. હા, સમય પર હો પાછું લાગણી હેજ થી અને હવની દેખભાળ રાખતા. કેવું ઘટે એવા શબ્દ બોલતા. સૌ શ્રી હરિ પર ઓળ ઘોળ થઈ જતા મહારાજની વાણી જોઈ. અને દરબારો તો હરિચરિતામાં સાગરમાં લખ્યું છે, દરબારો તો મહારાજના મીઠા વેણ સાંભળવા જ ઘરબાર તજીને 100-100 મહિના મહારાજની હારે ફરતા. મહારાજની સન્માન ભરી મીઠી વાણી સાંભળવા જ લલચાઈ ને એવી મહારાજને વાણી બોલતા આવડતું. જો ને મહારાજ હમણાં સાગરમાં આવ્યું હતું કે સાબરમતી ઉતરવી હતી તો એટલે જીભાઈ હારે આવ્યા, કારણ કે ખંભાતના નવાબના હકમાં આવતું હતું એટલે વગર ઓળખે કોઈને ઉતરવા જવા દેતા નહોતા. પણ જીભાઈને ભાડ્યા એટલે ઓળખીતા માણસ એટલે આખા સંઘને ઉતરી દીધો, તરત રજા આપી દીધી ઉતરવાની. એટલે મહારાજે જીભાઈને એમ કીધું કે હો જીભાઈ, તમે ન આવ્યા હોત તો અમને ભારે સંકટ પડત. તમે આવ્યા તે બહુ સારું થયું. તમારે ગામ અમે આવ્યા તે અમને બહુ સુખ થયું. તમે તો અમારી બહુ સેવા કરી. આમ એવા મીઠા વેણે જીભાઈને બોલાવ્યા. આવું સ્વામિનારાયણને આવડે. આપણે તો કોઈની કદર કરવામાં બહુ ઓછું સમજીએ છીએ. મોટા ભાગે શું થાય છે, વ્યક્તિ જ્યારે કોઈને કાંઈ કહે ને ત્યારે વચ્ચે પોતાનું અહમ ભળી જાય છે, રોબ ભળી જાય સત્તાનો અધિકાર, એટલે બધું કડવું થઈ જાય. એના મનમાં એમ જ થાય, હું ન કહું તો કોણ કહે, હા હું ન કહું તો કોણ કહે. એક છોકરો સ્કૂલેથી આવ્યો, બૂટ કાઢતો હતો, તેના બાપા અધિકાર પ્રમાણે બોલ્યા, અલ્યા હું ભણીને આવ્યો, શું પરિણામ લાવ્યો, એમ મંડે રેડ્યું નાખવા. છોકરાનો મગજ ગયો તડકેથી આવેલો, ભૂખ્યો થયેલો અને હેરાન થયેલો પરીક્ષામાં, એટલે તરત જ બોલ્યો, પિતાશ્રી તમારા કામમાં હું માથું મારતો નથી, તમારે મારા કામમાં માથું મારવા નહીં. બોલો, આ અધિકારમાં રોબની ભાષામાં બોલ્યા ને એમ આવો જવાબ મળ્યો. સંબંધો સાચું બોલવાથી નહીં પરંતુ સારું બોલવાથી સુધરે છે કે ટકે છે. ઘણાના મનમાં એક જ વાત હોય, હું સાચું બોલ્યો ને એટલે ભાઈ સાચું સારું બોલ ને. આપણા સ્વરૂપાનંદ સ્વામી હતા ને, એ સંતોની ખબર કાઢવા ગયા માંદા હતા, તે જઈને કે બ્રહ્મરૂપ હો જાઓ, સાચું બોલ્યા પણ સારું ન બોલ્યા. એક તો માંદો રોગમાં પીડાતો હોય ન્યા જઈને આવો ઉપદેશ દેવો, એ સાચો હોવા છતાં હારો ન કહેવાય. મહારાજને ગમ્યું નહીં તે સ્વરૂપાનંદ સ્વામીને તાવ મૂક્યો હ, અને પોતે સમર્થ તે તાવને ગોદડી મૂકી દીધો ને આરામથી હુતેલા. એમાં મહારાજ ગયા, સ્વામી આ ગોદડી કેમ વળ ખાય, તો કે તાવ મૂક્યો છે. તો કે તમારો તાવ ગોદડીમાં મુકાય, લઈ લો. પછી સ્વામીએ તાવ લીધો પણ કે મહારાજ બહુ પીડા થાય, બહુ પીડા થાય, રહેવાતું નહીં. મહારાજ કે બ્રહ્મરૂપ હો જાઓ. તો કે ઘણું બ્રહ્મરૂપ છું, આત્મા છું, જાણું છું, પણ આ પીડા થાય છે. પછી મહારાજ કે એક કામ કરો, આ દાદા ખાચરના દરબારના નળિયા સંભારો. તો નળિયા સંભારે શું થાય, તો સંભારો ખરા શાંતિ થાય. પછી નળિયાનું ધ્યાન ધર્યું, શાંતિ થઈ. પછી મહારાજે કીધું કે અમારા સંબંધમાં આવેલું નળિયું જો તમે સંભારો તોય ચિત્તમાં શાંતિ થાય, દર્દ મટી જાય, પીડા સમી જાય, તો આ દરબાર ગઢ હંભારે કેટલું ફળ થાય, તો બહુ થાય. તો કે આ દરબાર ગઢને નળિયા જડ છે, પણ જે સાધુ સંતો અમને મળ્યા છે, અમને ભેટ્યા છે, અમારું ભજન કરે છે, એનો મહિમા રાખીએ ને એને હંભારીએ તો કેટલું સુખ થાય, તો બહુ થાય. તો કે એવા સાધુ સંતોનો તમને મહિમા નથી, અને બ્રહ્મરૂપનો મહિમા બહુ જ તમને. એટલે સાધુ બીમાર હતા ને તમે બોલ્યા હતા બ્રહ્મરૂપ હો જાઓ, એમ કહેવાય. તમને આત્મજ્ઞાનનું અભિમાન છે એટલે કોઈ સાધુનો ભાર નથી, કોઈનો મહિમા નથી. ત્યારે સ્વરૂપાનંદ સ્વામીને સમજાણું, ઓહો મારા બ્રહ્મ જ્ઞાને મારી પીડા થોડી કઈ ઓછી ન કરી, ના નળિયાએ ઓછી કરી. હે, અને હું બ્રહ્મ જ્ઞાનનું માન લઈને સાધુને એમ કહેતો હતો બ્રહ્મરૂપ હો જાઓ. ખ્યાલ આવી ગયો કે ભગવાન જ મહાન છે ને ભગવાનના ભક્ત જ મહાન છે, આત્મજ્ઞાન કરતા ઘણાય વધારે. માટે બાપા આવું કોઈને કહેવું નહીં, સમજાઈ ગયું. મધુર બોલવું મધુર અને પરિણામી છેલ્લું, અનુભવ સભર જીવનના પરિપાક રૂપે આચરણમાં હોય એવું બોલવું એને પરિણામી કહેવાય. નિરસ્તક ન બોલવું. આપણે જેનો અનુભવ કર્યો હોય, આપણા જીવનમાં જે વાત હોય ને એવું બોલીએ ને, એ ઓલા સંત જ્ઞાનેશ્વર પાસે એક બેન છોકરો લઈને આવ્યા હતા કે આ ગોળ બહુ ખાય છે, ના પાડો ને સ્વામીજી. હવે આ પોતે ખાતા હતા એટલે ના કેમ પાડવી, કહ્યું અઠવાડિયા પછી આવો. પછી પોતે ગોળ બંધ કર્યો, ઓલા બેન અઠવાડિયા પછી આવ્યા. પછી છોકરાને સમજાવ્યો કે બેટા ગોળ ન ખવાય, હો ગોળથી તબિયત બગડે, આમ થાય તેમ થાય. છોકરો કે નહીં ખાવ. ત્યારે પહેલાં બેને કીધું કે આટલું જ કહેવાનું હતું તો મને બીજો ધક્કો શું કામ કરાવ્યો, હું પહેલી વાર આવી ત્યારે કહી દેવું હતું ને કે બેટા ગોળ ન ખવાય. ત્યારે જ્ઞાનેશ્વરે કહ્યું કે માજી તે દી હું ગોળ ખાતો હતો, હું પોતે ખાતો હતો, મારે એમ કેમ કહેવાય કે ગોળ ન ખાતો. જોયું, આ પરિણામી વાણી કહેવાય, આચરણમાં પરિપક્વ મુકાઈ ગયેલી વાણી, એવી વાણી બોલવી. જે વાત આપણા આચરણમાં ન હોય એવું ભાષણ દે દે કરવાથી હું, એવું બોલ બોલ કરવાથી હું. ગયા રવિવારે સવારની સાગર કથા પછી જેમણે હિન્દીમાં પ્રવચન કર્યું હતું તે સતના યુનિવર્સિટીના વીસી ડૉક્ટર અશોક કુમારે, એના જીવનની એક વાત બહુ સરસ મને કરી. એણે એવું કહ્યું કે સ્વામીજી અમે પતિ પત્ની બંને પહેલા ચા પીતા વર્ષો પહેલા, પરંતુ અમારા સંતાનોમાં વ્યસન ન પડે એટલે અમે એમને ચા નહોતા પાતા. પરંતુ મારી મોટી દીકરી અમે ચા પીએ ને એટલે આવીને ચા માગે, એટલે અમે બે એમ કહે ના ના બેટા તાર ન પીવાય, એટલે ઘડીક રડે પછી ભૂલી જાય ને રમવા માંડે. પછી એ મોટી દીકરી 4 વર્ષની થઈ અને અમે એને કાયમ એમ કહેતા રહ્યા કે બેટા આ ચા તારા માટે સારું નહીં, તાર ન પીવાય, જા રમ. અને અમારા ઘરમાં એવો રિવાજ હતો, અમે અમેરિકામાં રહેતા હતા પરંતુ ઘરમાં આપણી માતૃભાષામાં જ બોલવાનું, હિન્દીમાં જ, ઇંગ્લિશમાં વાત નહીં કરવાની. પણ અમે સવારમાં પતિ પત્ની ચા પીતા અને અમારી એ 4 વર્ષની દીકરી આવીને એણે એમ કીધું કે મારે ચા પીવી છે, એટલે અમે કાયમની જેમ કીધું કે આ તારા માટે સારું નહીં. અને એટલી બધી ગુસ્સે થઈ ગઈ તે દી ઇંગ્લિશમાં બોલી કે જે વાત મારા માટે સારી નથી એ તમારા માટે સારી કઈ રીતે છે. તમે રોજ મને કહો છો કે તારા માટે સારું નહીં તો એ તમારા માટે સારું કઈ રીતે છે. અને કે આ શબ્દ મને ને મારી પત્નીને એવો અડી ગયો અને અમારો માઇલો જાગી ગયો કે બાળકોને જો સારા રાખવા હશે તો આપણે સારા થવું જ પડશે, બાળકોને નિર્વ્યસની રાખવા હશે તો આપણે નિર્વ્યસની રહેવું જ પડશે, બાળકોને ગાળો બોલતા નહીં શીખવાડવું હોય તો આપણે ગાળો નહીં બોલાય, આપણે જ આપણા બાળકોના આદર્શ બનવું પડશે. એ કે આ શબ્દ લાગી ગયા અને અમે તે દિવસથી ચા નહીં પીવાનો મનમાં સંકલ્પ કર્યો. આજ 20 વર્ષ થયા ચા પીવાનો ઘાટે નથી. સાંભળ્યો, એક શબ્દ કેવો અડી ગયો. હું તો એટલા માટે આ વાત કરું છું કે જે વાત આપણા આચરણમાં ન હોય એ વાત આપણે કોકને કહીએ એટલે એને ગળે ઉતરે નહીં, એટલે એ તરત જ એમ કે મને ચા પીવાની ના પાડો છો ને તમે કેમ પીવો છો, મારા માટે સારું નથી તમારા માટે કેમ સારું છે. એટલે સંત જ્ઞાનેશ્વરે પહેલા ગોળ બંધ કર્યો ખાવાનો, પછી ઓલા છોકરાને ઉપદેશ આપ્યો. આ ઉપરોક્ત 6 પ્રકારની વાણીએ યુક્ત ભગવાન સ્વામિનારાયણની વાણી હતી, તેથી અનેકના હૃદયમાં હજી પણ મહારાજની વાણી રાજ કરે છે. આપણે આમાંથી શીખવા જેવું ખરું કે નહીં? ભગવાન સ્વામિનારાયણની વાણી વિશે કેટલાય સંતોએ કેટલું બધું લખ્યું છે, એમાં હરિસ્મૃતિમાં નિષ્કળાન સ્વામી લખ્યું છે, આપણે થોડુંક મજા આવે એવું છે. રસના એ રૂડી વાણી નાથ નિરખ્યા છે,
રસના એ રૂડી વાણી નાથ નિરખ્યા છે,
સુણી ચિત્તવૃત્તિ લોભાણી નાથ નિરખ્યા છે,
સુણી ચિત્તવૃત્તિ લોભાણી નાથ નિરખ્યા છે,
ચોખ્ખું બોલે છે ચતુરાય ના વાત નિરખ્યા છે,
ચોખું બોલે છે ચતુરાય નાથ નિરખ્યા છે,
સુણી વાણી પર બલ જાય નાથ નિરખ્યા છે,
સુણી વાણી પર બલ જાય નાથ નિરખ્યા છે,
રસનાએ રૂડી વાણી નાથ નિરખ્યા છે,
રસનાએ રૂડી વાણી નાથ નિરખ્યા છે,
સુણી ચિત્તવૃત્તિ લો ભાણી નાથ નિરખ્યા છે,
સુણી ચિત્તવૃત્તિ લો ભાણી નાથ નિરખ્યા છે.
આવું મહારાજ વિશે લખાણું. આધારણ સ્વામી સાગરમાં કહે છે, ભક્તનું અંગ જોઈ શ્રીહરી સભામાં વાત કરતા, વાત સાંભળીને પથ્થર જેવું હૃદય હોય ને તો પણ દ્રવી જતું, જે વખતે જેવો સમય હોય તેવો શ્રીહરી જાણતા અને તે સમય પ્રમાણે શ્રીહરી નિત્ય વાતો કરતા કોઈને કહેતા. આથી તો મહા મોટા વિદ્વાન નિત્યાનંદ સ્વામી, મહા મોટા યોગી ગોપાલ સ્વામી, મહાન સદગુણી મુક્તાનંદ સ્વામી, કવિ સમ્રાટ બ્રહ્માનંદ સ્વામી જેવા જેવા સંતો પણ શ્રીહરિનું માનતા અને શ્રીહરિની વાતો સાંભળીને પ્રશંસા કરતા કે આવું તો કોઈને આપણને બોલતા ન આવડે. વળી શ્રીહરિ જેવી વાત કરતા તે પ્રમાણે સંતો પાસે ત્યારે કીર્તન ગવરાવતા અથવા તો તે રીતના 10-20 શ્લોકો બોલતા, કાં તો રામાયણમાંથી ચોપાઈને દોહા મહારાજ બોલી સંભળાવતા અને એવો રસ જામતો કે પૂછો મત. બદ્રિકાશ્રમમાં, શ્વેતદ્વીપમાં, વૈકુંઠમાં, ગોલોકમાં, અરે અક્ષરધામમાં જેવો રસ જામે ને એવો રસ સ્વામિનારાયણ ભગવાનની વાતમાં જામતો. શ્રીહરિની વાતમાં એવું દૈવત હતું કે તે સાંભળીને હજારો મનુષ્ય સત્સંગી થઈ જતા. હરી કી બાત મેં રસ અતોલા, દેખા વત રહાય અમોલા, ચિંતામણી કોટી કોટી જેહા, કોટી મોટી કલ્પ તરુજ હિત જેહા, રિદ્ધિ સિદ્ધિ કોટી હિ કોટી, તિનસે હરી કી બાત કુ મોટી, દેખાત રહાય વાર ન પારા, તૃપ્તિ ન હોત સુનત કૌ વારા. ભગવાન સ્વામિનારાયણની વાતમાં માપ વગેરેનો અપાર અણમોલ રસ રહેતો હતો. કરોડો કરોડો ચિંતામણીઓ ને કરોડો કરોડો કલ્પવૃક્ષો ભેગા કરો, રિદ્ધિ સિદ્ધિ કોટી કોટી ભેગી કરો, એના કરતા ભગવાન સ્વામિનારાયણની વાત મોટી હતી, અદભુત હતી, આશ્ચર્યકારી ને સુખદાયી દેખાતી હતી. એનો વાર કે પાર કોઈ પામતું નહોતું. ભગવાનની વાત સાંભળતા સાંભળતા ક્યારેય કોઈને તૃપ્તિ થતી જ નહીં. આ હતી સ્વામિનારાયણ ભગવાનની વાણીની વિશેષતા. અને સ્વામિનારાયણ ભગવાનને કોઈ વગર વિચાર્યું વગર સમયે બોલે ને તો એ ગમતું નહોતું. મહારાજ કે જેને બોલ્યાનો ઠા નહીં ને એનો તો અમને બહુ કંટાળો. ક સમયે વગર વિચારે ભખ લઈને કોઈ બોલી જાય ને તો મહારાજ ત્યાંથી હાલતા થઈ જતા. હો, ગમતું જ નહીં મહારાજને. ખોટો વિખવાદ કરે, સમય બગાડે, બક બક કરે. જો ને પાદરામાં મહારાજ ગયા હતા, એટલે કાનોબાનો શાસ્ત્રી અને શ્રીજી મહારાજનો શાસ્ત્રી, એને બેયને પરત પરત ચર્ચા થઈ પાદરામ કાનોબાન ત્યાં. તેમાં એક દાદુપંથી બાઓ વચમાં ટપક્યો. તે ઓલા સગુણનો પક્ષ લે, તે મારો નિર્ગુણનો લે, નિર્ગુણનો પક્ષ લે, તે સગુણનો લે, તે કોઈ વાતે હક આવવા દીધું નહીં. અડધી રાત થઈ ગઈ. મહારાજને એમ થયું કે આને તો બહુ સમય બગાડ્યો બકવાસ કરીને. પછી મહારાજે બાવાને કીધું, જોઈએ બાવા તમારી માળા છે નહીં છે, જોવા દો. એમ કહીને મહારાજે એની માળા હાથમાં લીધીને તાણીને તોડી નાખી. એટલે બાવો છે ને પારા વીણવારીઓ ત્યાં મહારાજ ઊભા થઈને હાલી નીકળ્યા, જઈને હુઈ ગયા. ખોટો સમય બગાડવો. આમ જે ખોટો સમય બગાડે એની પાસેથી મહારાજ વયા જાય છે. માટે આપણે જો મહારાજને રાખવા હોય તો ખોટો સમય બગાડવો. હા, એક વખત ગઢપુરમાં સાધુઓની મંડળી ગામડાઓ ફરીને આવી મહારાજને પગે લાગી. મહારાજે દેશાવરના સમાચાર પૂછ્યા એટલે સાધુએ લોકવાણીની હકીકત કહી કે બધા આવું આવું બોલે. એ સાંભળીને મહારાજ ઘણું ઉદાસ થઈ અને બદ્રિકાશ્રમને વિશે જવાનો મનસુબો કર્યો. મહારાજે એવા ઉદાસ થઈ ગયા લોકોની વાણી સાંભળીને. બોલો કે મારે રહેવું જ નથી. પછી તો દાદા ખાચરે, મોટીબા, લાડુબા, રાજબાઈ બધાએ બહુ સમજાવ્યા અને માન મહારાજ રહ્યા, બહુ સ્તુતિ કરી ત્યારે. અને એકવાર તો મહારાજ ગઢડામાંથી ઉદાસ થયા, તે બાજુમાં સુખપુર ગામ છે, મહારાજ ત્યાં ગયા. તે ત્યાં કોકને પટેલોને ત્યાં લગ્નને બે ફાક ફટાણા બોલે બાયુ. વધારે ઉદાસ થઈ ગયા મહારાજ એવું બધું સાંભળીને. પછી પાછા આવ્યા અને દેશ દેશાવરમાં મહારાજે પત્ર લખાયો કે અમારા જે સાંખ્યયોગી હોય, સાંખ્યયોગી અને વિવાહમાં ન જવું, અને કર્મયોગી વિવાહમાં જાય તે પણ ગુણ હરિના ગાય, ફટાણા બટાણા ખરાબ બોલવું નહીં. હોળીના દિવસોમાં માણસો ગાળ્યું બોલે છે તેનો મહારાજે બહુ નિષેધ કર્યો કે ભાઈ એવું બોલવું નહીં, હારું બોલો હારું. એટલે મહારાજને સંતો કહે છે,
તમે મીઠું બોલીને મના લીધું રે, મીઠડા બોલા लाजी हे तमे मीठो बोले ने मनाली दूरे मीठड़ा बोला जी
काई कामन मुझने की दूरे मीठड़ा बोला जी
काई कामन मुझने की दूरे मीठड़ा बोला जी
सुनी मुखनी मीठी वाणी रे मीठड़ा बोला जी
सुनी
मुखनी मीठी
वाणी रे मीठड़ा बोला जी
हे करो तन मन धन कुर्बानी रे मीठड़ा बोला जी
हो करो तन मन धन कुर्बानी
ओ मीठड़ा बोला जी तमे मीठू बोली ने मन लीधू रे मीठड़ा बोला जी
तमे मीठू बोली ने मन लीधू रे मीठड़ा बोला जी
सर्वे वश की धी व्रज नारे रे मीठड़ा बोला जी
सर्वे वश की धी
ભગવાન બુદ્ધદેવ કહેતા કે વસુંધરા પરના સુંદરતમ લીલા વૃક્ષોની છાયા કરતાય અધિક શીતળતા વિનય વિવેકમાં રહે છે માટે વાણી કે કાર્યથી કોઈને ઈજા કરશો નહીં હામાનું દિલ ભાંગી જાય એવી કડવી વાણીથી ક્યારેય કોઈની ભૂલે ન બતાવ્યો દાખલા તરીકે એક ભગતના ઘરના એ દિવાળી ઉપર શિબિરમાં સિક્યુરિટીની સેવામાં હતા એ સિક્યુરિટીની સેવાવાળા બેને એક બેનને કંઈક ભૂલ બતાવી તો આ બેને હામું એવું કહી દીધું કે કુંડળ તારા બાપનું ઘર નથી હે ભાઈ આ સેવામાં જે બેન હતા તેમને ઘણું દુઃખ થયું માટે આવી વાણી બોલવી નહીં મધુર વાણી જ જપ છે મધુર વાણી જ તપ છે જો તમે એક વાર બોલતા પહેલા બે વાર વિચારશો તો તમે સારું જ બોલશો વડોદરાના નરેશ અચાનક સ્વર્ગવાસી થઈ ગયા તેમના પત્ની કેશાબાઈએ મહારાષ્ટ્રમાંથી પોતાના નજીકના સંબંધીના ત્રણ બાળકોને વડોદરા બોલાવ્યા મોટા છોકરાને પૂછ્યું તું શા માટે અહીં આવ્યો તે છોકરો કે સારા કપડાં પહેરવા ને ખાવા પીવા ને મોજ મજાને જલસા કરવા પછી વચેટને પૂછ્યું કે તું બેટા શા માટે આવ્યો ત્યારે એ કે મહારાજા સ્વર્ગવાસી થયા તેથી મહેમાનીની સરભરા કરવા હું આવ્યો છું પછી નાનો છોકરો તેને પૂછ્યું કે બેટા તું શા માટે આવ્યો છો તને શું કામ બોલાવ્યો છે ત્યારે તે કે બા સાહેબ વડોદરાનો મહારાજા બનવા આવ્યો છું પ્રજાને સુખી કરવા તેની તેજસ્વીને મીઠી વાણી સાંભળીને રાણીએ તેને રાજતિલક કર્યો એ થયા આપણા વડોદરાના પ્રખ્યાત મહારાજા સિયાજીરાવ ગાયકવાડ બોલો વચેટને એનો પ્રધાન બનાવ્યો આમ વાણીથી વ્યક્તિ ઓળખાય છે અને મોટેપને પામે છે શબ્દ બરાબર ધન નહીં જો કોઈ જાણે બોલ હીરા તો દામસે મિલે શબ્દ ન મોલ ન તોલ શબ્દનું મૂલ્ય નહીં એનું તોલ થાય નહીં શબ્દ બરાબર ધન નથી શેખ સાદી એવું કહેતા બે વસ્તુ માટે શરમાવા જેવું છે બોલવું ઉચિત હોય ત્યારે મૌન રહેવું અને મૌન રહેવાનું હોય ત્યારે બોલવું જે સમય અનુસાર ન્યાયયુક્ત પ્રિય વાણી બોલવાનું જાણતો નથી તે જીભ હોવા છતાં બોબડો છે સમયે તો બોલવું જોઈએ ન્યાયની વાતમાં કોઈથી ન દબાઈએ ડાયો. શ્રી કૃષ્ણ ભગવાન એવા હતા, વિદુરજી એવા હતા, ચાણક્ય એવા હતા, ન્યાયની વાતમાં દબાઈ નહીં. અને જ્યારે આપણે બોલીએ ત્યારે સૌનું હિત કરવા બોલીએ, કોઈનું તોડી ફોડી નાખવા બગાડવા બોલવું નહીં. માટે વાણીને હો જેવી રાખવી, કાતર જેવી નહીં. કાતર બધું કાપી નાખે ને હો બધું ભેગું કરે. કાતર જેવી વાણી તો અનેકના ઘર ભાંગે, અને હોય જેવી વાણીથી અનેકના ઘર હંધાઈ જાય. પિતા પુત્રનો સંબંધ હંધાઈ જાય, પતિ પત્નીનો હંધાઈ જાય, ન ફાવતું હોય તો એ સમાધાન થઈ જાય, કુટુંબમાં અવબોલા હોય તો બોલતા થઈ જાય, શરીરમાં ફરતું લોહી બગડે ત્યારે રોગ થાય. શું થાય? શરીરમાં ફરતું લોહી બગડે ત્યારે રોગ થાય. અને મુખમાંથી નીકળતો શબ્દ બગડે ત્યારે મીઠા સંબંધોમાં ઝેર પડે ને એકબીજાનો વિયોગ થાય, પછી નોખા થાય. માટે વાણી વિવેક રાખવો. એક શહેરમાં એક પ્રિન્સિપાલે મંદિર કરવા માટે સાધુને જગ્યા આપી. સાધુ સંતોએ ત્યાં મંદિર કર્યું, એક સંસ્થાના સાધુ સંતોએ. હવે એ મંદિરની બાજુમાં એક સરકારી જમીન હતી, ત્યાં શહેરમાં લગ્ન પ્રસંગે આવેલ વાહનો પાર્કિંગ કરાતા. હવે આ સાધુઓને વધારે લોભ જાગ્યો એટલે મંદિરની બાજુની સરકારી જમીન કે જેમાં લોકો પાર્કિંગ કરીને સુખ માણતા એ બધી જમીન મંદિરવાળાએ વાળી લીધી. તેથી ગામના લોકોએ ઓલા પ્રિન્સિપાલને ફરિયાદ કરી કે તમે સાહેબ આ મંદિર બાંધવા જગ્યા આપી એટલાથી આ લોકોને સંતોષ ન થયો, અને અમારી આ બધી જગ્યા વાળી લીધી, માટે પ્રિન્સિપાલ સાહેબ કાંઈક કરો, તમે કાંઈ ઓછું નથી આપ્યું, હવે એમને સંતોષ રાખવો જોઈએ. એટલે પ્રિન્સિપાલે સાધુને વાત કરી કે આપણે આ જગ્યા ખોટી વાળીએ છીએ, તમે છોડી દો. ત્યારે સાધુ કહેશે કેમ? તો કે લોકોનો ઉપદ્રવ છે, માટે આ જગ્યા નો તમારે લેવાય. ત્યારે સાધુએ પેલા પ્રિન્સિપાલને એમ કહી દીધું કે એ તો લેવાની જ છે. પ્રિન્સિપાલ કે હું ના પાડું છું, તમે રવા દો, તો તમારે થાય એ કરી લેજો, અમારી પહોંચ લાંબી છે. આ શબ્દ ઓલા ભાઈને આડવાડ લાગી ગયા, કાણે તો કરીને કાંઈ બધી જમીન મેં આપી, હું અહીંયા લાવ્યો મંદિર કરાવડાવ્યું, અને મને આમ જવાબ આપ્યો, અમારી પહોંચ લાંબી છે. પેલા ભાઈ ઉઠી ગયા મિટિંગમાંથી, પરંતુ વાક્ય વાગી ગયું હતું. તરત કેસ કર્યો અને સ્ટે લીધો. આ 10-12 વર્ષ થયા, હજી મંદિર તૈયાર એમનામ પડ્યું છે, પણ હજી પ્રતિષ્ઠા થઈ નથી. પહોંચ લાંબી છે પણ લબડે છે એમનામ, પહોંચ મેળ પડતો નથી. એટલે ઘણી વખત આવું થઈ જાય. ભાઈ, બે દેરાણી જેઠાણી ભેગા રહેતા, તેમાં દેરાણીને ભાઈ નહોતો. બરોબર રક્ષાબંધનનો દિવસ આવ્યો, એમાં ઘરમાં થોડો ક્યાંક કંકાસ થયેલો. જેઠાણી દાજમાં દાજમાં બોલી, તારે ક્યાં ભાઈ હતો તે હાડી લઈને આવશે, હાલી નીકળી છો તે. દેરાણીને આવું કીધું, દેરાણીને આ કટુવેણ અડી ગયું, આપઘાત કરીને ગઈ. આવા દુઃખ છે બોલવામાંથી. ચાણક્ય એમ કહ્યું, સમર્થ માટે કોઈ વસ્તુ ભારે નથી, વ્યવસાયીને કોઈ પ્રદેશ દૂર નથી, સુવિધા વાળા માટે કોઈ વિદેશ નથી, અને પ્રિય વાણી બોલનાર માટે કોઈ પરાયું નથી, અને કડવી વાણી બોલનારાને કોઈ પોતાનું નથી. લ્યો, તમે કડવા વાણી બોલવા શીખ્યા, તમારા સંબંધી તમારા નહીં. વ્યંગ શબ્દે ન મતિમાન, વ્યંગમ ન ભાષ્ય જન્મ, અન્યથા ક્લેશ એવ સ્યાદ, જેવમ એવમ હિ દેહીના. આ અચિંત્યાનંદ બ્રહ્મચારીનો શ્લોક છે, વિવેક શતકનો. એણે એમ કીધું કે બુદ્ધિશાળી માણસે ખોટ ખાપણીવાળાને તેવા ખોટ ખાપણીવાળા શબ્દથી ન બોલાવવા, કારણ કે તેમ કરવાથી ક્લેશ જ થાય. માટે સજ્જને આ બાબતે સમજી રાખવું જોઈએ. કોઈમાં કાંઈ ખોટ ખાપણી હોય ને તો એ ન કહેવાય, બેરાને બેરો, મૂંગાને મૂંગો, એમાં તકલીફ થાય. એક આહુ એના છોકરાને અને વહુને ખૂબ જ મેણા બોલે. કોણ ખબર છે? આહુ. એમાં શું હતું, એની વહુ જરાક ચાંપલી હતી, એટલે એની હાહુ વારે વારે કે એ છપ્પર પગી ચાંપલી. લગ્ન થયા હાહુ વહુ આવી તે દાડાનું આવું કીધા કરે. એક દિવસ એનો છોકરો સાંભળી ગયો. આમ તો આ કાયમ એના છોકરાને કહેતી, બા મને ચાંપલી કે છે, છપ્પર પગી કે છે. હે છપ્પર પગી, તારા લગ્ન થયા તાર શિફળ પડી ગયું હતું, હે તું તો અપશકુન આવે છો. પણ એક વાર તો છોકરો સાંભળતો તો એની બા એની વહુને કહે છે, હે છપ્પર પગી, આવીને તેવીને. છોકરાને એટલું બધું દુઃખ લાગ્યું, એટલું બધું દુઃખ લાગ્યું કે મારી પત્નીને મારી બા રોજ આમ કીધા કરે, રોજ આમ કીધા કરે, મારી બાને ખબર પાડી દઉં, વાડીએ જઈને કૂવામાં પડીને છોકરો મરી ગયો. બોલો,
અંધા ને અંધો કહે લાગે કડવા વેણ, ધીરે રહીને પૂછીએ ભાઈ કેમ ગયા તુજને, એકની વાણી લાખ લે ને એકની લાકડીઓ ખાય, એક વિદેશ ગયો નો વિહરે ને બીજો પાહે નો પોહાય. એક એક બેન બહુ દયાળુ હતા, હવ લોકો એને માડી કહેવો. અચાનક તેઓ સ્વર્ગવાસી થયા, એનો દીકરો બિચારો બહુ રોવા માંડ્યો. આ સાંભળીને આજુબાજુના માણસ ભેગા થયા. અમે એક સુગ્ન માણસ હતા ડાયા, એને રડતા પુત્રને કીધું ભાઈ રડમાં રડમાં છાનો રહી જા, માં વહી ગઈ છે અમે જાણીએ છીએ, માં મફતમાં મળતી નથી, માના મૂલ મોંઘા છે, પણ ભાઈ હવે રડે માં પાછા આવે નહીં. અને આમાં એ ક્યાં એકલી તારી માં હતી, હે ભાઈ એ તારી એકલી માં નહોતી, એ મારી પણ માં હતી, ના સૌની માં હતી, માટે ધીરજ રાખ. આવા વચન સાંભળીને ઓલા છોકરાને ધીરજ આવી, રડતો બંધ થઈ ગયો. બધા લોકોએ પ્રશંસા કરી, તમે છોકરાને ધીરજ હારી બંધાવી. હવે ત્યાં એક ભાઈ આ બધું જોયું હો, અને એનો પડોશી મલ હતો એ ગુજરી ગયો. મલ રોવા માંડ્યો અડકે, પણ એના ભેગા થયા તા ભાઈ વળી અને સાંત્વના દેવાઈ ગયો. હે ભાઈ રડે નહીં, પત્ની જેવું પાત્ર વયું ગયું, હું જાણું છું એક પાંખનો તું થઈ ગયો, પત્ની જેવું કોઈ નહીં, પણ તું શું કામ મુજાસ, એ માત્ર તારી પત્ની નહોતી, મારી પણ હતી, ના બધાની પણ હતી. ઓલો મલ રોતો બહેન થયો અને ઉભો થઈને મારવા જ માંડ્યો આને, હા આખા ગામની હતી કે, માટે ધીરજ રાખ. એક લાકડીઓ ખાઈ આ માર્યો બહુ, માટે વાણીમાં આ બધું છે ભાઈ. કાગા કાકો ધન હરે કોયલ કાકુ દેત, તુલસી મીઠે વચન છે જગ અપના કર લેત. કાગડો કોઈને કઈ દેતો નથી, કોયલ કોઈનું કઈ લઈ લેશ, કાગડો કઈ દેશ, પણ જો મીઠી વાણી થી આના વખાણ થાય છે. દરિયાનું પાણી મોજા બની માણસને તાણી જાય છે, અને વાણીનું પાણી કજિયાની આગ બની સૌને દજાડી જાય છે, માટે બંને થી બચવું. વિદુર નીતિમાં કહ્યું છે વિદુરજીએ કે હે ધૃતરાષ્ટ્ર, વાણી સારી રીતે બોલાય હોય તો તે અનેક કલ્યાણ આપે છે, પરંતુ તે જ વાણી જો ભૂંડી રીતે બોલાઈ ગઈ હોય તો અનર્થ ઉપજાવે છે. એકવાર ગામ વસોમાં શંકરાનંદ સ્વામીએ નારાયણદાસજીને એમ કહ્યું, ગઈ બળદ્યાની પેઠે કેમ હૂતો છો આળસું? કોને આવું કીધું? શંકરાનંદ સ્વામીએ નારાયણદાસ સ્વામીને. આ કયા નારાયણદાસ જાણો તમે? ઓલા વચનામૃતમાં છે ને અલ્ફીવાળા, એ નારાયણદાસ. હે બળદ્યાની જેમ હૂતો છો આળસું, આવું શંકરાનંદ સ્વામી બોલ્યા. પછી રાત્રે સપનામાં શંકરાનંદ સ્વામીને મહારાજે દર્શન દીધા ને કહ્યું કે શંકરાનંદ, તમે તે નારાયણદાસને બેલ કયા, બળદ કયા, તે તમારે બળદ થવું પડશે, કારણ કે એ નારાયણદાસ તો મોટા ઋષિ છે, તેથી તમને અપરાધ થયો. એ નારાયણદાસ હતા આમ ભોળા, જોડા પહેરવાની કીધું ને કાઢ્યાની વાત આવે છે ને એ, પણ પૂર્વજન્મના બહુ મોટા ઋષિ છે, કે તમે એને બળદ્યો કીધો એટલે તમારે એક જન્મ બળદ્યાનો આવશે, આવું મહારાજે કીધું, બોલો તમને એનો અપરાધ થયો. પછી તો ઓલા મુજાણા હવેરે ઉઠીને નારાયણદાસજીને માંડા દંડોટ કરવા અને ક્ષમા માગીને કહ્યું કે માફ કરો, માફ કરો, મારે તમારો અપરાધ થઈ ગયો, મારે બળદ થવું પડશે. પછી નારાયણદાસ સ્વામી રાજી થયા અને એમ બોલ્યા કે મારા ક્ષમા કરશે, તમને બળદ નહીં થવું પડે, ત્યારે શાંતિ થઈ. એમ નારાયણદાસ વ્યવહારે ભોળા જેવા હતા, પણ સમર્થ હતા, માટે કોઈ ભગવાનના સંત ભક્ત ભોળા જેવા હોય, દેખાતા હોય, તો પણ ક્યારેય એમનો આવી રીતે અપરાધ કરવો નહીં, નહીતર જીવનો બગડી જાય. સાંભળ્યું કે નહીં? માટે કોઈનો અપરાધ કરવો નહીં. બોલો ધ્રુપદ રાજા અને દ્રોણની તમને વાત કરું, બોલીમાંથી કેવું થયું. એ બંને બહુ પાકા મિત્ર હતા ભણતા ત્યારે. હવે ધ્રુપદ પાસે સંપત્તિ ઘણી અને દ્રોણ બિચારા ગરીબ બ્રાહ્મણ, બોલ્યા ક્ષત્રિય. હવે દ્રુપદને દીકરાને દૂધ પીવા ગાય પણ નહીં. એક દિવસ દ્રુપદે દ્રોણાચાર્યને કહ્યું કે તમે મને મદદ કરો અને હું જો રાજા થાવ તો તમને 5 ગાયો તથા ઘણી મદદ કરીશ, અડધું રાજ પણ દેશ, એવું કીધેલું. પછી દ્રોણના સહકારથી દ્રુપદ રાજા બન્યા, દ્રોણાચાર્ય મદદ કરી. થોડા દિવસો બાદ દ્રોણાચાર્ય દ્રુપદને મળવા ગયા અને શરત પ્રમાણેની વાત માગી. તાનું મગજ ફરી ગયેલું કે આપણી આ શરત શેની ભાઈ, દ્રુપદ હસ્યો, આપણે મિત્ર કેવા, ભીખ માગી ખાનારા તું બ્રાહ્મણ ને મારે રાજા ને તારી યારે મિત્રતા હોતી છે કોઈ દી? બ્રાહ્મણ તરીકે કઈક જોતું હોય તો માઇક બોલ, દ્રોણાચાર્ય ને એવું અપમાન લાગ્યું, એવું અપમાન લાગ્યું, તે કાંઈ પણ લીધા વગર પાછા આવ્યા. નીતિ શતકમાં બ્રહ્માનંદ સ્વામી એવું કહ્યું કે બાન પરશુ કે ઘાવસે રુજત પૂર દેખાત, કે બાણ વાગ્યું હોય, ફરશું એટલે કુવાડો વાગ્યો હોય તોય શરીર રૂજાતું દેખાય છે, પણ વચન દુરુક્તિ કરી હન્યો સો નહીં ઘાવ રૂજાત. પણ વચનની કડવાશથી કોઈને તમે હણી નાખ્યો તો એ ઘા રૂજાતો નથી. દ્રોણાચાર્ય ઘા નો રૂજાણો. ઘાસી તીર શરીર તે જતન કીએ નિકસાય, ઘસેલું અણીદાર કરેલું તીર શરીરમાં ઘૂસી ગયું હોય તો એ કઢાય અને એનો ઘા રૂજાય, પરંતુ વાયક તીર નિકસત નહીં ગળ ગઈ અંતર માય. પણ વેણ રૂપી તીર ગરી ગયું તો નીકળે નહીં, એનો ઘા રૂજાતો નથી, કેમ જે અંતરમાં એ ઊંડું ઉતરી જાય છે. કુવાડાથી કપાયેલું વન ફરીથી ઉગે, પણ ભૂંડા વચનોથી દુખાયેલું મન ક્યારેય પ્રસન્ન થતું નથી. માટે ડાયા માણસોએ વિચારીને વાણીનો પ્રયોગ કરવો, એમાંથી તો ખૂન ખરાબ થઈ જાય છે. નો ભૂલાણું દ્રોણાચાર્યને, નો જ ભૂલાણું. પછી હસ્તિનાપુર જઈને કૌરવન પાંડવોને વિદ્યાભ્યાસ કરાવ્યો, પછી અર્જુનને હોશિયાર જોઈ અભ્યાસ પૂર્ણ થયો ત્યારે ગુરુ દક્ષિણા માગવા આવ્યા તો દ્રોણાચાર્ય અર્જુનને કે એક મારું કામ કરો, એ જ ગુરુ દક્ષિણા. તો શું? દ્રોણાચાર્ય કીધું કે તમે દ્રુપદ રાજાને દોરડે બાંધીને મારી પાસે લાવો. એટલે અર્જુનજી ને બધા ઉપડ્યા, દ્રુપદારે લડાઈ કરી અને હરાવ્યા, દોરડે બાંધીને દ્રોણાચાર્ય પાસે લાવ્યા, અને પછી દ્રોણાચાર્ય એની બરાબર ઉડાડ્યો. હું માંગી ખાનારો બ્રાહ્મણ એમને, અને તું રાજા, એવા કટાક્ષ કરીને અપમાન કર્યું, પછી છોડી મૂક્યો. પરંતુ એ શબ્દ એને વાગી ગયા, ખરા ખરા વાગી ગયા. પછી તો ખૂબ હેરાન થયો એ, અને પછી છેલ્લે એને યજ્ઞ કર્યો. યજ્ઞમાં દ્રૌપદી અને ધૃષ્ટદ્યુમ્નને ઉત્પન્ન કર્યા, અને એ યજ્ઞમાંથી જે દીકરો ઉત્પન્ન થાય તે દ્રોણાચાર્યનું મૃત્યુ કરે એવી રીતનો યજ્ઞ કર્યો અને છોકરો પેદા કર્યો. પછી એ જ ધૃષ્ટદ્યુમ્ને મહાભારતના યુદ્ધમાં દ્રોણાચાર્યને માર્યા. આ નરી વાણીની બબાલમાંથી થયેલી ધમાલ છે. એકબીજાને અપમાન કરીને એકબીજા લડ્યા ને એકબીજાને માર્યા ને કપાઈ મર્યા, મકોડા બાજીને કપાઈ જાય ને એમ. એસી પીરા જાન કે નિત ઉર કરત વિચાર, પંડિત નર પર ઉપરી ન કરત વાયક પ્રહાર. એસી પીરા જાન કે નિત ઉર કરત વિચાર, પંડિત નર પર ઉપરી ન કરત વાયક પ્રહાર. આવી વાત જાણીને ડાયો માણસ અંતરમાં વિચાર કરે ક્યારેય કોકના ઉપર આવો વાણીનો પ્રહાર કરે નહીં. વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે જેવા વિચારો મનમાં ઘૂંટાશે, આ વાક્ય સાંભળવા જેવું છે વિદુરજીનું, જેવા વચનો હૃદયમાં ઘૂંટાશે તેવું જ બોલાશે. મનમાં જો તમે ચંદનરૂપી સારા વિચારો ઘૂંટો તો જીવનમાં સુવાસ ફેલાશે એવું જ બોલાશે, અને હૃદયમાં કોલસા કૂટશો તો કાળાશ ફેલાશે એવું જ તમારાથી બોલાશે, તમારી ગરિમા નાશ થશે. વ્યક્તિના વિચારો ઉપર તેનું મન વાણી દ્વારા આકૃતિ સર્જે છે. માટે જેણે સારું બોલવું હોય એને હૃદયમાં સારું જ વિચારવું. અંદરમાં ખરાબ ખરાબ વિચારો કોઈના પ્રત્યે અને પછી સારું બોલવા જાઓ તો મેળ પડે નહીં, માલિકોનું ક્યારેક ડબક લઈને બહાર નીકળી જાય. બીજાની જીભ અને તમારા કાન કામમાં લેશો તો તમને જીવનમાં કામ આવી શકે એવી ઘણી ઘણી વાતો જાણવા મળશે. બીજાની જીભ કામમાં લ્યો અને તમારા કામ કાનમાં લ્યો. આપણા કાન કામમાં લેવાના, કોકની જીભ, તો બહુ બધું જાણવા મળશે જીવનમાં કામ લાગે એવું. વ્યક્તિને વધવા ઘટવાના કારણો શું છે જુઓ. વિદુરજી કે હે રાજન, મીઠું મીઠું બોલનારા પુરુષો તો જ્યાં ત્યાં સદૈવ સહેજે મળી આવે છે. મીઠું મીઠું બોલનારા બહુ મળી આવે, પરંતુ કડવું છતાં હિતકારી કહેનાર અને સાંભળનાર તો દુર્લભ હોય છે. અભિમાની મર્યાદા રહિત બોલનારો, અતિ આસક્ત પુરુષ, કાં તો અતિ ક્રોધી પુરુષ, કાં તો જાતને છેતરનાર માણસ, કાં તો મિત્રોનો દ્રોહ કરનાર માણસ, આ છ તીક્ષ્ણ તરવાર જેવા છે. તેવો જ દેહધારીઓના આયુષ્યને કાપે છે. અભિમાનીઓ, મર્યાદા રહિત બોલનારા, અતિ આસક્ત માણસો, અતિ ક્રોધી, જાત છેતરનારા, મિત્રોનો દ્રોહ કરનારા, આ બધા ઉગાડી તીખી તરવારી જેવા કાપી જ નાખે બધાને. માટે તીખું બોલો નહીં, કોઈને ગાળ દેવી નહીં, કોઈનું અપમાન કરવું નહીં, મિત્રોનો દ્રોહ કરવો નહીં, અભિમાની થવું નહીં, હીન આચરણ કરવું નહીં, કઠોર વાણી, દોષભરી વાણી બોલવી નહીં. જનરલ પબ્લિક ભેગી થઈ હોય ને ત્યારે ત્યાં કોઈની નાત જાત ઉપર કે દેશ ભાષા તથા પહેરવેશ ઉપર હાંસી મશ્કરી ન કરવી, કોઈ નહીં. મુંબઈની લોકલ ટ્રેનમાં એક ગુજરાતી ભાઈ ચડ્યા અને તેણે મજાકમાં મહારાષ્ટ્ર વિશે અયોગ્ય વાણીનો ઉચ્ચાર કર્યો, મહારાષ્ટ્રની નિંદા કરી. હવે એની બાજુમાં જ મરાઠી લોકો મહારાષ્ટ્રીયન ત્યાં હતા, એણે સાંભળ્યું અને ન્યાન્યા માર્યો કે અમારા મહારાષ્ટ્રનું વાંકું બોલે. બોલ્યો કે ભાઈ સાહેબ જવા દો, હવે નહીં બોલો. ત્યારે કે હાથ ઊંચા રાખી 10 વાર જય મહારાષ્ટ્ર બોલ. પછી હાથ ઊંચા રાખીને 10 વાર જય મહારાષ્ટ્ર બોલાવ્યું, પછી મારતા બેન ત્યાં બોલો. માટે કોઈના મગજમાં ખરાબ અસર થાય કે અરુચિ થાય એવી વાણી ન બોલવી, ને જાહેરમાં તો બોલાય જ નહીં. લબક એવું કહેતો હતો કે આંખ અને કાન હંમેશા ઉઘાડા રાખવા જોઈએ, આંખ અને કાન, પણ મોઢું તો મોટે ભાગે બંધ રાખવામાં જ શાણ પણ રહેલો છે. આને બહુ ખોલ્યા જેવું નહીં, ખાતી વખતે ખોલવું. કઠોર વાણી મનુષ્યના મર્મસ્થાનને, હાડકાને, હૃદયને અને પ્રાણ સુધાને બાળે છે. એક બેન પિયરમાં મળવા ગયા હતા, કઠોર વાણીનો પ્રભાવ જોજો. થોડા દિવસ રોકાયા, પછી સાસરે જવા માટે નીકળ્યા પણ કોઈ વાહન ન મળ્યું, એથી ઘરે બિચારા પાછા આવ્યા. એટલે એની ભાભીને કડવું લાગ્યું, પાછી કેમ આવી, માંડ ગઈ તી પાછી આવી. આવા વિચારમાં વિચારમાં ભખલીને બોલી નાખ્યો, અરે નણદી પાછી કેમ ગુડાણી, રાણ તને કુવોય ન મળ્યો ત્યાં પાછી આવી. એટલું બધું વહુમું લાગી ગયું. રાત્રે બધાને હોવાડી નણંદ પોતાના બંને સંતાનોને લઈને રાત્રે ગામના કુવામાં પડી અને મરી ગઈ. આવું દુઃખ આવ્યું મેણમાંથી. બોલો, એક વાત તો બહુ આશ્ચર્ય પમાડી દી એવી આવી છે આપણી પાસે. એક બેનને સંતાન નહોતું, તેથી તે દંપતી દવાખાને ગયા, ચેકઅપ કરાવ્યું. ડૉક્ટરે એવું કહ્યું કે સંતાન તો થાય એવું છે પણ થોડો ખર્ચો થાય દવા વગેરેનો. તો કેટલો થાય, તો 2.5 લાખ રૂપિયા થશે. ઘરે આવીને આ છોકરાએ અને એની વહુએ એની બાને કહ્યું કે 2.5 લાખ રૂપિયા થાય તો અમને સંતાન થાય. સાસુમાને સંતાનની ઈચ્છા બહુ હતી. ત્યારે સાસુ જે બોલ્યા એ ગજબનું બોલ્યા. સાસુ કે આ બાઈને 2.5 લાખ રૂપિયા થાય તો 2 લાખમાં નવી બાઈ આવે. હે, આમાં 2.5 લાખનો ખર્ચ કરવાનો, હે, પછી આમાં પાણી થાય, નવો કૂવો ન થાય, થોડા પૈસા, એવો હિસાબ લગાવ્યો. નવી આવે, નવી કે 2 લાખમાં તો 50,000નો ફાયદો. પણ આવું બોલ્યા, એવું મેણું માર્યું. એ દીકરાની વહુ તો ડાઈ હતી, સમજી કે હશે હવે સાસુમાં જે બોલ્યા તે. પણ એના દીકરાને એટલું બધું ખોટું લાગી ગયું, એટલો બધો આઘાત લાગી ગયો, તો છોકરો આત્મઘાત કરી મરી ગયો. તે દીકરાને દીકરો લાવવાનો હતો, એને બદલે પંડનો દીકરો ખોયો આ ડોશીએ. બોલો, શુભ વાચ્યમ, શુભ વાચ્યમ, ના શુભ વાચ્યમ તું કદાચ. માટે હારું બોલો, હારું બોલો બાપા, મોડું ક્યારેય બોલશો નહીં. કહેતે અન કેવો ભલો, તાહી તે સત્ય સાર, સત્ય છે પ્રિય, પ્રિય છે ધર્મ, તેહી અનુક્રમ કરી પ્યાર. બ્રહ્માનંદ સ્વામી કહેતે અન કેવો ભલો, બોલવા કરતા ન બોલવું હારું, અને ન બોલવા કરતા સત્ય બોલવું સારું, અને સત્ય બોલવામાં પ્રિય બોલવું સારું, અને એમાંય ધર્મ વાળું બોલવું હવથી હારું. આમ અનુક્રમે શ્રેષ્ઠતા છે, અદભુત વાત છે. માટે વાલા ભક્તો, બોલવા ઉપર તો બહુ જાજુ સાહિત્ય છે. આપણને આ વાત મળી બહુ હૃદયમાં આનંદ થાય છે કે આપણે હંમેશાને માટે સારું બોલતા શીખવું. આજથી આપણે બધા નક્કી કરીએ, ફાગણ સુદ પૂનમ છે, ધૂળેટીનો દિવસ છે, મહારાજ આ વિધવિધ બધો રંગનો સામાન લઈને ગુલાબડા ઢગલામ બેઠા છે. બોલો, આની ઘર ધાણીને ઢગલામ બેઠા છે. આવા અવસરે કુંડળ ધામમાં ઉતાવળીને તીરે આપણે બધાએ નક્કી કરવું કે બોલવું બહુ વિચારીને બોલવું. અને આ કથા 1-2 વારે તો નહીં બરાબર બેહે, ઘણીક વાર સાંભળવી પડશે, ત્યારે આપણી વાણીમાં સુધારો થશે. કેમ જે હવે મોટી ઉંમરે પાકે ગળે કાંઠા ચડવા કઠણ છે, પણ હવે શું થાય, નાનપણથી એમને બોલતા આવ્યા, હવે સુધરવું છે કઠણ, પણ તેમ છતાંય જો સમજીને સુધારવું જ હોય તો સુધરે સુધરે ને. એટલે આ બાળકો તમે તો શીખજો, તમને આ નાની ઉંમરમાં આવી વિવેક શતકની કથા સાંભળવા મળી છે ને એમાં આવો અદભુત વાણી વિવેક વિચાર તમને પ્રાપ્ત થયો છે, માટે આને વિચારજો બે ચાર વાર, આ કેસેટ સાંભળજો અને જીવનમાં કેમ બોલવું, કેવું બોલવું, શું ફાયદા શું નુકસાન, એને સમજીને પોતાની વાણી અને વિચારોને ધરમૂળમાંથી બદલજો. એટલું કહીને આજની સભાને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.